નારાયણ રે સ્વામિનારાયણ રે. સવત 1877ના ભાદરવા સુધી ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્ય જીવા ખાચરના દરબારમાં ઓરડાની અવસરીએ ઢોલિયા પર બિરાજમાન હતા અને કાળા છેડાનો શ્વેત ખેસ પહેર્યો હતો, શ્વેત ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી ને કાન ઉપર પીળા પુષ્પના ગુચ્છ બિરાજમાન હતા અને પાગમાં પીળા પુષ્પના છોગા ધારણ કર્યા હતા અને કંઠને વિશે પીળા પુષ્પનો હાર નાભી સુધી હિંડોળતો બિરાજમાન હતો અને આથમનું મુખારવિંદ કરીને શ્રીજી મહારાજ બિરાજમાન હતા ને પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનના ભક્ત હોય કે ભગવાનના ધામ જે વૈકુંઠાદિક તેને પામીને પાછા પડતા નથી એમ ભગવાને ગીતામાં કહ્યું છે, અને જે પડતો હશે તે શે દોષે કરીને પાછો પડતો હશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કોણ ભગવાનના ધામને પામીને પાછો પડ્યો છે એક તો બતાવો. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી કહ્યું છે, એક તો વૈકુંઠમાંથી જય વિજય ભગવાનના પાર્ષદ પડ્યા અને ગોલોકમાંથી રાધિકાજીને શ્રીદામાં પડ્યા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જય વિજય પડ્યા એ તો ભગવાને પોતાના સંતનો મહિમા દેખાડવા સારું પાડ્યા છે. સનકાદિક જેવા સંતનો દ્રોહ કરે તો વૈકુંઠાદિક જેવા ધામને પામ્યો હોય તોય પણ પડી જાય છે અને જય વિજય તો પાછા ત્રીજે જન્મે ભગવાનના વૈકુંઠ ધામમાં પહોંચ્યા માટે કઈ પડ્યા ન કહેવાય. એ તો ભગવાનની ઈચ્છા એ થયું અને પડ્યા તો તે કહેવાય જે જેને પાછો ભગવાનનો સંબંધ જ ન રહે. અને ગોલોકથી રાધિકાજી પડ્યા તે પણ ભગવાનની જ ઈચ્છા હતી અને પોતાને પણ મનુષ્ય દેહ ધરીને અનંત જીવનો ઉદ્ધાર કરવો હતો અને પોતાના કલ્યાણકારી જે ચરિત્ર તેને વિસ્તારવા હતા માટે રાધિકાજીને કોઈ પડ્યા કહે તો ભગવાન પણ તે ભળે પડ્યા કહેવાય. તે સારું ભગવાનની ઈચ્છાએ જે ગોલોકથી પૃથ્વી વિશે આવ્યા એ તે કાંઈ પડ્યા ન કહેવાય. એ ઠેકાણે તો ભગવાનની જ ઈચ્છા જાણવી. મહારાજ કે રાધિકાજીને પડ્યા એમ કહેશો તો ભગવાન પણ પડ્યા કહેવાય. તે સારું ભગવાનની ઈચ્છાએ જે ગોલોકથી પૃથ્વી વિશે આવ્યા એ તે કાંઈ પડ્યા ન કહેવાય. એ ઠેકાણે તો ભગવાનની ઈચ્છા જાણવી. તે ભગવાનની ઈચ્છાએ તો અક્ષરધામમાંથી પણ દેહ ધરે અને જડ હોય તે ચૈતન્ય થઈ જાય અને ચૈતન્ય હોય તે જડ થઈ જાય. કેમ જે ભગવાન તો અતિ સમર્થ છે, તે જેમ કરે તેમ થાય, પણ તે ભગવાનની ઈચ્છા વિના તો ભગવાનના ધામને પામીને કોઈ પડે જ નહીં. અને જે પડે છે તે તો આધુનિક અપક્વ ભક્ત હોય તે સાધન તે તો યોગ ભ્રષ્ટ કહેવાય, પણ વૈરાગ્ય આત્મનિષ્ઠા ભગવાનની ભક્તિ અને બ્રહ્મચર્યાદિક જે ધર્મ તેણે કરીને જે સિદ્ધ થાય તે તો જેવા સ્વેદીપને વિશે મુક્ત છે તે સરખા છે, તે તો કોઈ કાળે પડતા નથી. સ્વયં પ્રકાશાનંદ સ્વામીનો બહુ સરસ પ્રશ્ન છે કે ગીતાજી આદિક શાસ્ત્રની અંદર એમ કહ્યું છે કે જે કોઈ મુમુક્ષ સિદ્ધ સ્થિતિને પામીને ભગવાનના ધામને પામે એ પાછો પડતો નથી, તો પછી પડ્યા છે કેમ પડ્યા? પરસ્પર બાધા. એક બાજુ ભગવાન સ્વામી એમ કહે છે ગીતાજીની અંદર, યદગતવાન નિવર્તન્તે, જે કોઈ મારા ધામને પામે છે પાછો આ પૃથ્વી પર આવતો નથી. અને આવ્યા છે એનું કેમ? મારે છે કોણ પણ આવ્યું? તો કે જય વિજય આવ્યા વૈકુંઠમાંથી અને ગોલોકમાંથી રાધિકાજી આવ્યા, એ બધા કેમ પડ્યા? મહારાજ કે ના ના, તમારી સમજણમાં કાંઈક ફેર છે. મહારાજ કે જય વિજય પડ્યા એ પડ્યા ન કે પડ્યા એને કહેવાય ફરી વાર પાછું ઉભો જ ન થાય. મહારાજ કે ત્રણ જન્મને અંતે પાછા તો વૈકુંઠને પામ્યા માટે પડ્યા ન કહેવાય. બીજા નંબરમાં ભગવાને પોતાના સંતનો મહિમા સમજાવવા સાટું કે સનકાદિકનો જો દ્રોહ કરે તો જીવ ગમે તે સ્થિતિને પામ્યો હોય ત્યાંથી પણ એની આ વલે થાય એ સમજાવવા માટે ભગવાને એને આ લોકની અંદર મોકલ્યા છે, બાકી એને પડ્યા ન કહેવાય. પણ આ શબ્દ સમજવા જેવો છે પાછો, નહીં તો દ્રોહ શબ્દ આવે ને એમાં તો તમે આમ પરસેવો રેબઝેપ થઈ જાઓ, જોજેલા જાળવી જાઓ દ્રોહ ન થઈ જાય. પણ દ્રોહ ભક્તો વારંવાર કહું છું, દ્રોહ એનું જ નામ છે. જેની અંદર દોષ નથી તેને દેશયુક્ત કહેવાય, એનું નામ અવગુણ છે. અવગુણ પરીઠ્યા પછી એને માટે એ દુઃખી થાય કરાતી તમામ ક્રિયા દોહમાં પરિણમે છે. બાકી જે હકીકત ખોટી છે તો ખોટું જ છે. આ સંપ્રદાયની પરિસ્થિતિ આ બહુ મોટી નિર્માણ થઈ છે. સ્વામિનારાયણ એ ભગવાન સર્વોપરી છે એટલી જેટલી વાતો થઈ ને એવી, એના કરતા તમારે દ્રોહ ન કરો ને તમારે અવગુણ ન લો એવી જાજી વાત થઈ, એટલે તમે ડરી બહુ ગયા. જ્યાં જાય એના કથાનો પ્રારંભ થાય ત્યાંથી શરૂઆત કરે, તમારે આમાં હાથ નાખવો નહીં, ભગવું કપડું એટલે અગ્નિ છે, દાજી મરશો એમ ત્યાંથી શરૂ કરે. પણ એવો શરીર કોઈ નીકળ્યો નહીં એમ, અગ્નિ છે પણ એ ઠરી ગયેલો છે, હવે દજાડ એમ નથી એમ. અગ્નિ સાચો પણ ક્યાં સુધી અગ્નિ રહે? જ્યાં સુધી મહારાજની પંચવર્તમાનની બાંધેલી મર્યાદા રહે, જ્યાં સુધી શ્રીજી મહારાજના બાંધેલા સિદ્ધાંતો જળવાઈ રહે ત્યાં સુધી અગ્નિ છે. અનભક્તો, કોઈ વસ્તુ હકીકત સંપ્રદાય નુકસાનરૂપ છે એ તમે આ કરો છે, નુકસાનરૂપ કાર્ય કરી રહ્યા છે, એ કેવું એનું નામ દ્રોહ કે અવગુણ છે જ નહીં. એટલે એટલી વાત પહેલા ક્લિયર કરી લઈએ. હવે આગળ આપણે જઈએ કે વૈકુંઠ અને ગોલોક ધામ ન્યાથી મહારાજ કે પડે જ નહીં, શું કામ ન પડે એનો આધારણ સ્વામી ગ્રંથ પુરાવો પૂરે છે. સ્વામી કહે કે ત્રણ ધામ સનાતન છે, વૈકુંઠ, ગોલોક અને અક્ષરધામ. ત્રણે ધામ કેવા છે? સનાતન છે, અને સનાતન છે એટલો કદી એનો નાશ થતો નથી. જો ત્યાંથી પડતો હોત, યાદ રાખ, જો ત્યાંથી પાછો મુમુક્ષ પડી શકતો હોત તો મધ્યનું નવમું વચનામૃત શ્રીજી મહારાજ લખત ને ઉપાસનામ જો કચાશ રહેશે તો કોટી કલ્પે વાંધો નહીં ભાંગે, એ શબ્દ મહારાજ મૂકત નહીં. કારણ કે ત્યાં ગયા પછી પાછું નથી અવાતું, નથી અવાતું એટલે ઉપાસના શુદ્ધિ નથી થતી, શુદ્ધિ નથી થતી એટલે વાંધો નથી ભાંગતો. જો ત્યાંથી અવાતો હોત, જો ત્યાંથી પડાતો હોત તો ફરીવાર મહારાજનો જોગ થઈ જાત, જોગ થઈ જાત ઉપાસના ચોક્કસ નિશ્ચિત થઈ જાત, અને ઉપાસના થાત તો ગમે તેથી ધામમાં જાત. પણ એવી ઘટના નથી ઘટતી, માટે મહારાજ મધ્ય નવમમાં કહ્યું કે જો ઉપાસનામ ફેર રહેશે તો કોટી કલ્પે વાંધો ભાંગશે નહીં. ત્રણ ધામ સનાતન છે, અને મહારાજે અંત્યના 38મા વચનામૃતમાં આને જરા ક્રોસ થશે. એક બાજુ ત્રણ ધામ સનાતન છે, બીજી બાજુ મહારાજ અંત્યના 38મા વચનામૃતમાં એમ કે જ્યારે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે હું, મારું ધામ અને મારા મુક્ત આટલા જ અવિચળ રહે છે, બાકી કોઈ પણ અવિચળ રહેતું નથી, તો પછી કેમ સમજવું? તો ભક્તજનો, એનું સમાધાન મહારાજે સ્વયં કર્યું, અને આપણા નંદ સંતો એ ગોપાલ સ્વામી વાતમ પણ કર્યું. સ્વામી કે આત્યંતિક પ્રલય જયારે થાય ત્યારે ગોલોક અને વૈકુંઠ ધામ લીનપણાને પામી જાય છે અક્ષરધામની અંદર, પણ નાશ થતા નથી, એના મુક્ત સહિત લીન થઈ જાય. વળી પાછી સૃષ્ટિ સર્જન થાય ત્યારે અયવા એવા યથાવત બની જાય છે, એના મુક્તને ફરીવાર પાછો જન્મ લેવો પડતો નથી, કે ગોલોકમાં જવા માટે કે વૈકુંઠમાં જવા માટે જન્મ ધારણ કરીને સાધના કરીને જવું પડે એવી વાત રહેતી નથી, પણ લીન થઈ જાય છે, પણ નાશ નથી થતો એટલે ન્યાથી પડાતું નથી. મહારાજ કે જય વિજયને પડ્યા કહેશો તો બાધ આવશે, ઉપરાંત તમે રાધિકાજીને જો પડ્યા કહેશો તેથી મોટો બાધ આવશે, કારણ કે રાધિકાજી એકલા નહોતા, ભગવાન કૃષ્ણ આવ્યા હતા, એ એક નિમિત્ત જ ઉભું કર્યું હતું આ લોકની અંદર આવવા માટે. રાધિકાજીને જો પડ્યા કહેશો તો ભગવાન કૃષ્ણને પણ પડ્યા કહી શકાશે, એ પડ્યા કહેવાય, માટે એ પણ પડ્યા નથી, ભગવાન ઈચ્છા કરીને ઘટના ઘટી હતી. આટલી વાત બતાવ્યા પછી એક મહારાજ બહુ અદભુત પોઈન્ટ અહીં બતાવી દીધો પોતાની સર્વ પરિપણ, જો તમારા અનુસંધાનમાં રહ્યું હોય તો. મહારાજ કેવું સરસ બોલ્યા, તમે જુઓ, સમજતા જો આપણને આવડે ને ગોતતા જો આવડે તો, ગોતતા જો આવડે ને તો બધા જ વચનામૃતમાં જ તમે મહારાજનું સર્વ પરિપણ પકડ્યા કોઈ બોલો, પણ ગોતતા આવડે તો સારો કારીગર હોય ને તો હાવ રશિયન ગોળી જેવા હીરા હોય ને એમાંથી હતો ને સારા નંગ આમ ગોતી કાઢે, અને એમાંથી આમ તેમ ગમે એમ કરીને અહીં તોડીને અહીં તોડી અહીં તોડી આમ કરી આમથી હીરો નીકળશે નંગ એમ કાઢે, અને કોઈ ભિખારા હાથમાં જો ગયું હોય ને તો કિસ્ટનને તોડીને ભૂકો કરી નાખે. એટલે કોના હાથમાં છે એની ઉપર બહુ મોટો આધાર છે. મહારાજે બાકી તો બધું જ આપ્યું છે. અહીંયા તમે બરાબર અનુસંધાન રાખજો, મહારાજ પોતાનું સ્વરૂપ પરિપણ કેવી રીતે કહી દે છે, બરાબર જુઓ. મહારાજ કહે કે જે ઘટના ઘટી વૈકુંઠ ગોલોકમાં એ ભગવાનની ઈચ્છા હતી, એમ ભગવાનની ઈચ્છા એ જે ગોલોકથી પૃથ્વી છે આવ્યા એ તે કાંઈ પડ્યા ન કહેવાય, એ ઠેકાણે તો ભગવાન ઈચ્છા જાણવી. આટલું કહીને મારા શું કહે છે, તે ભગવાનની ઈચ્છા એ તો અક્ષરધામમાંથી પણ દેહ ધરે, ભગવાનની ઈચ્છા એ તો અક્ષરધામમાંથી પણ દેહ ધરે. એટલે મહારાજે વૈકુંઠ, ગોલોક, અક્ષરધામ ત્રણેને જુદા કરી દીધા. આ બે માંથી ઘટના ઘટી, પણ ભગવાન ઈચ્છા કે નહીં તો અક્ષરધામમાંથી પણ દેહ ધરે, એનો મતલબ શું થયો કે અક્ષરધામ જુદું છે, તેના અધિપતિ પણ જુદા જ હોય. ઘણા લોચો મારે છે ને, એ બધા ત્રણેય હરખા જ છે, કે ભક્તનો જેવો ભાવ એવું ધામ થાય છે, કે આ તે જા તારા ભાવ માટે થઈ જાય ને એવું. મહારાજ અહીંયા પોતે ન્યારા છે, પોતે બધાથી ન્યારા છે, એ વાત બહુ સ્પષ્ટ બતાવી દે અક્ષરધામનો ઉલ્લેખ કરીને. મહારાજે તો જોકે વારંવાર એ વાતનું પ્રતિપાદન કર્યું છે. જો અંત્યના બીજા વચનામૃતમાં તમે દ્રષ્ટિ નાખો તો ખબર પડે મહારાજ પોતાનું સર્વોપરી પણ કેવી રીતે કહી દે. મહારાજ કે આ જે સભા છે એ બદ્રિકાશ્રમ, શ્વેતદ્વીપ, વૈકુંઠ અને ગોલોક એ સભાથી અધિક જો ન સમજતા હોય તો અમને 500 પરમવંશના સોગંદ છે, તો અધિક કેમ થઈ ભાઈ? કારણ કે સભાની અંદર પુરુષોત્તમ નારાયણ બેઠા હતા, અને એ અક્ષરધામના અધિપતિ બેઠા હતા માટે સભા અધિક થઈ. પંચાળાના પહેલા મહારાજ એમ કહી દે, મહારાજ કે વૈકુંઠના સુખ કરતા ગોલોકનું સુખ અધિક છે અને અક્ષરધામનું સુખ તો અતિ અધિક છે. અક્ષરધામનું સુખ અતિ અધિક છે ત્યાં મહારાજ શું બતાવી દે છે કે અમે જે છીએ અમારું જે સુખ છે તો બહુ જ ન્યારું છે, જો તમે સમજી હગો તો. એટલે મહારાજ અહીંયા બહુ સ્પષ્ટ વાત બતાવે કે ભગવાન આ પૃથ્વી પર તો પોતાની ઈચ્છાથી ગમે તેને જન્મ ધારણ કરાવે, અને એવી રીતે તો મહારાજ કહે કે અક્ષરધામમાંથી પણ પૃથ્વી પર મુક્ત આવે તેને પડ્યા કહેવાય નહીં. અને જો પડ્યા સમજીએ, મહારાજ ભલે બોલ્યા નથી તો મહારાજે પડ્યા ગોલોકમાંથી રાધિકાજી કૃષ્ણથી જો પડ્યા કહેવાય તો, પણ અક્ષરધામમાંથી મહારાજે પડ્યા, ગોપાળાનંદ સ્વામી પડ્યા અને મુક્તાનંદ સ્વામી પડ્યા, 500 પરમહંસ અક્ષરધામમાં જ પડ્યા કહેવાય. પણ પડ્યા નથી, નથી તો જય વિજય પડ્યા, નથી તો રાધિકાજી પડ્યા, નથી તો શ્રીકૃષ્ણ ભગવાન પડ્યા, કે નથી અક્ષરધામમાંથી મહારાજ કે મુક્ત પડ્યા, પોતાની ઈચ્છા વતે આ બ્રહ્માંડની અંદર આવે છે. તમે જુઓ આપણે બધા મુક્ત થવા માટે દાખલો કરી રહ્યા છીએ. શું કામ? મુક્ત થવા માટે. માતાના ઉદરમાં ના આવવું પડે, જન્મ મરણથી રહિત થવા માટે દાખલો કરી રહ્યા છીએ. એને માટેની મહેનત છે. એ મહેનત કર્યા પછી અક્ષરધામ મળે, અને આપણે એમ કહીએ 500 પરમહંસે અક્ષરધામનો મુક્તો છે તો એને જન્મ તો ધારણ કર્યા, બરાબર ને? જન્મ તો ધારણ કર્યા, તો જન્મ મરણ ટાળવા માટે દાખલો કરીશ તો એ મુક્તોને જન્મ મરણ ન ટળ્યું, એને ટળી ચૂક્યું છે. પણ ભગવાનની ઈચ્છા એ કરીને તો એ ભૂમંડળ ઉપર આવે પણ ખરા. પણ એનું આવવું અને જવું એ બીજા જીવ કરતા વિલક્ષણ પ્રકારનું હોય છે. બીજા જીવને જેમ કર્મને આધીન બનીને આવવું પડે, એને કર્મને આધીન બનીને આવવું પડતું નથી. હું ક્યારેક ક્યારેક દ્રષ્ટાંત આપું છું કે જેલમાં થાવ જાય, કેદી જાય અને જેલરે જાય, સમજાય? બે જેલર કોઈ નહીં જતો જેલમાં, જાય ને મુલાકાત લેવા. કેદી એ જ જેલમાં હોય જેમ આ જેલર આ ફરતા હોય, એમ બે જેલમાં જાય. પરંતુ તેમ છતાં કેદીનું જેલમાં જવું અને જેલરનું જેલમાં જવું એમાં આચમાન પાતાળ જેટલો ફરક છે, બહુ ફરક છે. કેદી જેલ લઈ જતા હોય ત્યારે એને આમ આમ થતું હોય, હૃદયમાં મરી ગયા, ભૂકા નીકળી ગયા થતું હોય ને. જેલરને કાંઈ સંકલ્પ, એમ જીવ જે માના ઉદરમાં આવે એ કેદીની માફક આવે છે. જ્યારે મુક્ત અથવા તો સ્વયં પરમેશ્વર પધારે એ તો જેલરની માફક આ મૃત્યુલોક ઉપર આવે છે, માના ઉદરમાં આવે છે. પરંતુ એ નિર્બાધ છે, એનું કોઈ કષ્ટ, એનો અનુભવ કે અનુભૂતિ એને કરવાની હોતી નથી. જેલમાં ભૂકા કાઢે, પૂરું ખાવા દે નહીં, અને દે તો ભાવે ને એવું દે, અને એમાં માથા ભારે હોય તો ઘૂસતાવે. અરે ઘૂસતાવે કે હવે તો પાછો સતયુગ આવ્યો ને, જેલમાં હોય તો ઉલાળ નાખે, બોલો. પણ એ બધું કોને સહન કરવાનું હોય? કેદીને, જેલરને લાગુ પડે નહીં. એમ માના ઉદરમાં ઊંધે માથે લટકવું, વિષ્ટાન આન તે બધું સહન કરવું, એ બધું કોને? કેદીને. કોને? કેદીને. માને પામર આત્માને, કર્મને આધીન બનીને આવ્યો એને. બાકી કોઈ મહાપુરુષ કે પરમેશ્વર માતા ઉદરમાં આવે ને આ પૃથ્વી પર પધારે તો એમાંથી એક એક કષ્ટ એને સહવાનું હોતું નથી. ખાલી એનો આભાસ, એનો 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 પ્રતાપ જ માના ઉદરમાં હોય છે, પણ એથી કરીને એને કોઈ પ્રકારનું કષ્ટ હોતું નથી. એટલે અહીંયા બહુ અદ્ભુત વાત મહારાજ કરી. મહારાજ કે કોઈ દાડો ભગવાનના ધામને પામીને જીવને પડવું પડે નહીં. પડવું એટલે કઈ નાની સૂની વાત છે, સમજો. પડવું શબ્દ કઈ નાનો સૂનો નથી. પડવું એટલે માણસના ભૂકા નીકળી ગયા, નથી કહેતો ધંધામાં પડી ગયો હોવ એટલે ખલાસ થઈ ગયો. હવે જીવને આશરે જીવ ખલાસ થઈ જાય તો સમજી હગાય, ભગવાનનો આશરો લીધા પછી જીવ ખલાસ થઈ જાય તો તો ભગવાન પણ ટકે ક્યાં, વિચારો તમે. કારણ કે મહારાજના સ્વયંના શબ્દ પાડે કોણ, સમજો જેવી વાત છે. જીવને ભગવાનના ધામમાં જ પાડે કોણ? જીવ પડે છે ને અવલંબને કરીને, મોક્ષ પથમાંથી માયાના અવલંબને કરીને કે બીજું કોઈ અવલંબન? માયા જ પાડે, માયા સિવાય બીજું અવલંબન નથી. અને જો ભગવાનના ધામમાંથી ભગવાનનું સાનિધ્ય સેવતા સેવતા પડે ને તો લોયાનું 13મું વચનામૃત અન્યથા થઈ જાય. મહારાજ લોયાના 13મા વચનામૃતમાં એમ કે ભવ બ્રહ્માદિક જેવો હોય તોય પણ પરમાત્માના ચરણને છોડી દે તો માયાના ભૂકા કાઢી નાખે, અને સામાન્યમાં સામાન્ય તુચ્છ આત્મા હોય અને ભગવાનના ચરણારવિંદને જો વળગી રહે તો માયાની તાકાત નથી કે એની સામે આંખ ઊંચી કરી શકે. તો અક્ષરધામમાં કે વૈકુંઠ ગોલોકમાં તો નિત્ય ભગવાનનું સાનિધ્યપણું હોય, નિત્ય મુક્ત પરમાત્માના ચરણને સેવી રહ્યા હોય, અને ત્યાં માયા જો ભૂકા કાઢી નાખે અને એને જો પછાડે તો ભગવાનના ચરણારવિંદનો મહિમા ઘટી જાય. માટે ત્યાં પામેલો વ્યક્તિ ક્યારેય પણ પાછો પડતો નથી. જે કોઈ ઘટના ઘટે એ ભગવાનની ઈચ્છાથી ઘટે છે. અને મુક્ત જે છે, ખરેખર જે ભક્ત છે ને, એને ધામના સુખની સાથે કોઈ જ નિસ્બતતા નથી. એને ધામના સુખની સાથે કોઈ જ નિસ્બતતા નથી. એને તો નિસ્બતતા પરમેશ્વરની સાથે છે. એની નિસ્બતતા તો ભગવાનને લઈને છે. તમે જુઓ, આ લોકની અંદર પતિવ્રતા નારી હોય તો એને આ લોકના કોઈ સુખ સમૃદ્ધિની સાથે નિસ્બતતા ન હોય, એને નિસ્બતતા પોતાના પતિની સાથે જ હોય. તો વિચારો, માં જાનકી પ્રભુ રાઘવનમાં ગયા તો સાથે સાથે હાલી નીકળ્યા, સાથે સાથે ગયા. એને કહ્યું કે તમને વનમાં કષ્ટ પડશે, તો કે હું કષ્ટ માનીશ જ નહીં, મને મહેલમાં રહે અને જે કષ્ટ દેખાશે એવું કષ્ટ મને જંગલમાં કોઈ દી નહીં દેખાય, હું કોઈ દી તમને ફરિયાદ પણ નહીં કરું, કારણ કે મારે તો જ્યાં મારા પતિ છે એ જ ધામ છે, એમ એ જ અયોધ્યા, સમજે, એ જ અયોધ્યાને માટે. અને ભગવાન વિનાની અયોધ્યા પણ એના માટે શમશાન તુલ્ય છે, જ્યાં ભગવાન નથી. એમ ભગવાનનો જે ભક્ત છે એને ધામની સાથે કોઈ જ નિસ્બતતા નથી, એને ભગવાનની મૂર્તિની સાથે, ભગવાનની સાથે જ નિસ્બતતા છે. ભગવાનની ઈચ્છા કરીને આ પૃથ્વી પર આવે છે, તો કહેવાનો મતલબ કે એ ભક્તને ભગવાન પોતાને સાનિધ્યમાં રાખે તોય મસ્ત છે. અને ભગવાન ઈચ્છા કરે કે તું આ જગ્યાએ જા અને જવું પડે તો એ મસ્તીમાં જ હોય, કારણ કે એને ભગવાનની સાનિધ્યમાં જે સુખ આવે એટલું જ સુખ એ દૂર જાય તો પણ આવે, કારણ કે એવો જે ભક્ત છે એનાથી ભગવાન એક ક્ષણવાર પણ દૂર રહેતા નથી. તો જેનાથી ભગવાન દૂર ન હોય એને કદી પણ પડ્યો એવો શબ્દ કઈ ન હગાય. પડ્યો એ કહેવાય જેને ભગવાનનો સંબંધ છૂટી જાય, જેને પરમાત્માનું સાનિધ્ય છૂટી જાય, એ જ પડ્યો કહેવાય. જેને ભગવાનની સાથે નિસ્બતતા હોય, જેને ભગવાનનું સાનિધ્ય હોય, એને તો મહેલમાં બેઠો હોય તોય પણ એમ લાગે જાણે જંગલમાં વિચરણ કરું છું, અને કદાચ જંગલમાં બેઠો હોય તોય પણ એના મનમાં એમ થાય હું તો જાણે મહેલમાં બેઠો છું. જેને ભગવાનનું સાનિધ્ય પણ હોય, જેને પરમાત્માની મહત્તા સમજાણી હોય, જેને ભગવાનની સાથે લગાવ લાગ્યો હોય, એને તો જંગલમાં બેઠો છે તોય પણ મહેલમાં બેઠો છે, અને મહેલમાં બેઠો છે તોય પણ જંગલમાં બેઠો છે. એને માટે મહેલ એ સુખરૂપ નથી, એને માટે જંગલ દુઃખરૂપ નથી, એમ મહારાજે પંચાળાના પહેલા વચનમાં અદભુત રીતે વાત બતાવી છે. માટે અહીંયા સ્વયં પ્રકાશાનંદ સ્વામી જે વાતને દોહરાવી રહ્યા હતા એને મહારાજ કહ્યું, સ્વામી તમારી સમજણમાં કાંઈ ફેર છે, બાકી ભગવાનનો ભક્ત એકવાર ભગવાનને પામી જાય તો પછી કોઈ કાળે એ ધામમાંથી પાછો પડતો નથી. અને એમ જો કહેશો ને તો ઓલાને પડવાની વાત તમે કરો છો, પણ તમે બધાએ પડ્યા કેવા હો? તમે રાધિકાજીને પાડવા જાઓ, જય વિજયને પાડવા જાઓ તો આપણે બધા પડ્યા, કારણ કે આપણે અક્ષરધામમાં ત્યાં મૃત્યુ લોક ઉપર તો આવ્યા, માટે કોઈ પણ પડ્યા કહેવાય નહીં. અને જળ હોય તે ચૈતન્ય થઈ જાય, ભગવાન ઈચ્છાથી આ બધી વસ્તુ બને, અને ચૈતન્ય હોય તે જળ થઈ જાય. કેમ જે ભગવાન તો અતિ સમર્થ છે, તે જેમ કરે તેમ થાય, પણ તે ભગવાન ઈચ્છા વિના તો ભગવાનના ધામને પામીને કોઈ પડે જ નહીં, કોઈ પડે નહીં. ભગવાન ઈચ્છા વિના એટલે કે માયા કોઈને પણ પાડી શકવા સમર્થ નથી. ભગવાન ઈચ્છા કરે ને અવતાર ધારણ કરી વાત આખી ન્યારી છે. અને જે પડે છે તે તો આધુનિક અપક્વ ભક્ત હોય તે સાધન કાળમાંથી જ પડી જાય છે. એનો મતલબ પડે છે એ સાધન કાળમાં પડે છે, માને મૃત્યુ લોકમાં જ રોકાઈ જાય છે. સાધન કાળ એટલે મૃત્યુ લોક, એ પડે છે સાધન કાળમાં જ પડે, માને એ મૃત્યુ લોકની અંદરથી જ એ ધામ સુધી ન પહોંચે, ધામ સુધી પહોંચતા જ એનો મેળો અટકી જાય છે. મહારાજ એવું કહેવા માંગે, વિજા જેને ખરેખર ચોખ્ખી મળી હોય એને પછી પ્લેનમાં કોઈ રોકે અને રોકે ને રોકે ને તો વિજામાં જ રોકી લે. એકવાર સાચો સિક્કો લાગી ગયો એને પછી કોઈ રોકવા સમર્થ થાય નહીં. એમ ધામમાં જઈ શકે એ કેટેગરી જેની પ્રાપ્ત થઈને પહોંચી ગયો એ પાછો કોઈ કાળે પડે જ નહીં. પડે તો સાધન કાળની અંદર જ પડે, બાકી સિદ્ધ સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી પડવાનું રહેતું નથી. એટલે આમાંથી આપણે સમજવાનું, જેટલું કરવું એટલું બધું આય કરી લેવું, સમજાય, આય જ આમ ફાઇનલ થાય. આય જેટલું કાચું રહી ગયું એટલે પછી કાચું, આય કાચું રહેલું પછી કોઈ સુધારવા સમર્થ નથી. આય જ કમ્પ્લીટ કરવું, અક્ષરધામમાં જવાય એવું બધું આય જ કરી લેવું, આય જ થાય, આને બાર ક્યાંય થાય તેમ નથી. એટલા માટે મૃત્યુ લોકને વખાણો છે. વિચારો તો ખરા સ્વામી, વાતમ લખ્યું સ્વામી કહે કે મૃત્યુ લોકની અંદર કોઈ એક ઉપવાસ કરે બદ્રિકાશ્રમમાં 100 ઉપવાસ કરે, સેદીપમાં 1000 ઉપવાસ કરે, બધાને હરખું ફળ થાય. એનો મતલબ થોડોક અવળો લો કે સેદીપમાં 1000 ઉપવાસ કરે જે ફળ થાય, બદ્રિકાશ્રમમાં 100 ઉપવાસ કરે જે ફળ થાય, એ ફળ અહીંયા 1 ઉપવાસ કરે તો થાય છે. મૃત્યુલોક શ્રેષ્ઠ કેટલું? બદ્રિકાશ્રમ સેદીપ કરતા હોય પણ અહીંયા એને અધિકું ફળ મળે છે. અને એ તો હકીકત છે ને, કારણ કે સેદીપ અને બદ્રિકાશ્રમમાં તો સહેજે સહેજે જીવ ભજન કરે કેમ છે, માયા બહુ ઝપાટા મારતી નથી. જ્યારે અહીંયા માયા ઝપાટા મારે છે અને ઝપાટાની મધ્ય ભગવાન ભજી લે, એ ઝપાટાની મધ્ય ભગવાન ભજી લે, પછી તો એને કોણ નો બિરદાવે કહો. હાવ હાવ જે ક્ષેત્ર હાવ સરળ હોય જીતવા માટે, એને વિજય પ્રાપ્ત કરીને આવે તો એમ કે ઠીક આવે એમ, પરંતુ નક્કી હોય કે અહીંયા કોઈ જીતી જ ન હગે, અને એવા ક્ષેત્રમાં જેને વિજય પ્રાપ્ત કરીને આવે અને લોકો પછી બિરદાવે સાવાસ બાકી મેદાન માર્યો એમ, એમાં મૃત્યુ લોક ની અંદર ભલ ભલાને માયા હરાઈ દે, ભલ ભલાને, ભલ ભલાને ઝપાટામાં લઈ લે એમ છે, એવા મૃત્યુ લોક ની અંદર આવી અને મોક્ષમાં મેદાન મારી જાય એને ભગવાન સાબાશી આપે. મહારાજ એમ કે સિદ્ધિપમાં 1000 ઉપવાસ કરીને જેટલો રાજી થાવ એટલો તારા ઉપર 1 ઉપવાસ કરવા માત્રથી રાજી હું થાવ છું, કારણ કે સિદ્ધિપમાં કશું છે જ નહીં, હું ખાઈ પીવે. અહીં તો તારી પાસે ઢગલા પડ્યા હતા તોય તે સંકલ્પ ન કર્યો, માટે ધન્યવાદ છે. બદ્રિકાશ્રમમાં કોઠા બોરા છે કે હું ભાવે, પણ અહીંયા તો તારી પાસે બધી જ વસ્તુ અણકોટ ભરેલો પડ્યો હતો અને તેમાંથી તને એક ટુકડો લેવાનો સંકલ્પ નથી, માટે સાવાસ તને ધન્યવાદ છે. એમ ભગવાન મૃત્યુલોકમાં ધન્યવાદ આપે છે. મૃત્યુલોક જેટલું શ્રેષ્ઠ છે મોક્ષના પથે એટલું કોઈ નથી, માટે અહીંયા સાવધાન રહેવું. અહીંયા જો કાચો રહી ગયો તો મહારાજ કે બસી કાચો જ, એ ધામ સુધી પહોંચે નહીં. એકવાર ધામમાં પહોંચી જાય તેને પાછું પડવાનું રહેતું નથી. મહારાજ કે અહીંયા જે તોય જો, નહીં તો આમાં જે હું સંકલ્પ કરીશ ખબર, આપણે તેટલો બધો વેગ પકડાય નથી, માટે કાંઈ કરવું નથી, બીજે જન્મે વાત એમ, આટલું બધું ક્યાં થાય એમ છે. પણ મહારાજ કે ના, તમે તો મંડી જ રહેજો, કાચું રહેશે તોય પણ યોગ ભ્રષ્ટ થશે. યોગ ભ્રષ્ટ માને ભગવાન, યોગ એટલે ભગવાનને પામવું, ભગવાન નજીકમાં આવી જવું. ભગવાનના સાનિધ્યમાં જતા જતા અટકી ગયો, જરાક જ વેગળો રહી ગયો, 2 ફૂટ જ પાછળ રહી ગયો, તો હવે એને ભગવાન આમ બોલે કેટલું દોડવું પડે? 2 જ ફૂટ બસ. ઉભો રહી ગયો ઓલી સ્પીડ એમને ચાલુ રહે, 1000 કિલોમીટર અંતર પડી ગયો તો એ ક્યારે આંબે? માટે મહારાજ કે દાખલો કરતા કરતા જરા કે વેગળું તમારે રહી ગયું તો એટલું જ રહ્યું છે, હાંજ પડી ગઈ, વાત પૂરી થઈ ગઈ, એક ઓળ રહી ગઈ ખેંચવાની, તો એક જ બાકી છે, બીજા દાડે હવારમાં જે છે એક ઓળ ખેંચી નાખો, કામ પૂરું થઈ જાય. અને એમને ખાલી ખેતર આટો જઈને આવતા રહેશો અને 50 ઓળમાંથી એક ખેંચી નહીં, અત્યારે હાથમાં જરા ખરખું નથી, તો જે દી ખેંચશો તે દાડે 50-50 ખેંચવાની બાકી જ છે, અને એક જ બાકી રહી છે, તો જે દી ખેંચવા જાય છો તે દાડે 1 જ ઓળ ખેંચવાની છે. એમ મહારાજ કે સાધન કરતા કરતા રખે ને કોઈ 50 થઈ ગયું તો એટલી જ રહેશે, યોગ ભ્રષ્ટ થશે, યોગ ભ્રષ્ટ થઈને ફરી જન્મ ધારણ કરશે, એની 50 જેટલી હશે એટલે ટાળીને ભગવાનના ધામને પામશે. પણ ભક્તો એક વાત તમને કહું, આ રાહ જોવા એવી નથી પાછી. સ્વામી વાતમાં લખ્યું, આ તો શેરડીના છાંઠાનો વચલો ભાગ છે, થળિયું ગળ્યું હતું અને પૂંછડિયું હાવ મોળું હોય અત્યારે મધ્ય ભાગ હજી હાલો જ જાય, કારણ કે આપણને બધો જોગ એવો છે. અને હવે આ જોગમાં આપણે જો હરખું ન કરી શકીએ તો થળિયા પછી મધ્ય ભાગ આવે, મધ્ય ભાગ પછી પૂંછડિયો કેવું હોય એ કાંઈ વર્ણન કર્યા જેવું નથી. માટે પૂંછડિયા આવી જાય આપણા ભાગમાં એવું ન કરતા અત્યારે જે આવ્યું છે એમાં ઘા મારી જ દેવો. લોઢું તેપ્યું હોય ત્યારે જો ઘણ મારી દે તો હાંધો થઈ જાય, અને લોઢું ઠર્યા પછી ઘણ કેટલા મારવા પડે કઈ નિર્ધાર નહીં, અને તોય હાંધો થાય થાય ને તો ન પણ થાય. માટે હાંધો કરો એને બરાબર લોઢું તેપ્યું છે. અત્યારે આવા સર્વોપરી ભગવાન મળ્યા, આચાર્યજી મહારાજ મળ્યા, એને વહલાયા એવા સંતો મળ્યા, એને વહલાયા ભગવાનના ભક્તો, એનો જોગ થયો, અને એમાં કાચું રહી જાય તો કોટી કલ્પે નહીં ફેર ભાંગે. મહારાજ બહુ સરસ કહે છે, મહારાજ એ તો યોગ ભ્રષ્ટ થાય પણ વૈરાગ આત્મનિષ્ઠા ભગવાનની ભક્તિ અને બ્રહ્મચર્યાદિક જે ધર્મ તેણે કરીને જે સિદ્ધ થાય, સિદ્ધ થવા માટે આટલું કરવું પડે. વૈરાગ આત્મનિષ્ઠા ભગવાનની એકાંતિક ભક્તિ અને અડીખમ બ્રહ્મચર્ય, આ 4 માધ્યમ જે દ્રઢ કરે એ જ ભક્ત ભગવાનના ધામ સુધી પહોંચી શકે. અત્યારનું બહુ વિવરણ નથી કરતો, કાલે થોડો વિસ્તાર કરીશ, કારણ કે અત્યારે જો વિસ્તાર કરવા રોકાઈશ ને તો પાછો તમારો ટાઈમ છટકી જાય. પણ ફરીને કાલ યાદ અપાઈશ. મહારાજ કે એ ચાર સાધન સિદ્ધ થાય તે તો જેવા શ્વેતદીપ વિશે મુક્ત છે તે સરખા છે. શ્વેતદીપ ની અંદર મુક્ત છે એ સરખા છે માને. શ્વેતદીપ ના મુક્ત એ ષડયુર્મી થી પર થાય છે, એમ તે સાધન કાળમાં ષડયુર્મી થી પર સ્થિતિને પ્રાપ્ત કરે છે. પણ એની પ્રાપ્તિની જે વાત છે તો શ્વેતદીપ ના મુક્ત કરતા અનેક ગણી વધી થઈ જાય એના કરતા. કારણ કે એની ઉપાસના તો વાસુદેવ નારાયણની છે પણ પુરુષોત્તમ નારાયણની નથી. પણ સાધન કરતા કરતા એ ભક્તની સ્થિતિ ષડયુર્મીથી રહિત શ્વેતદીપના મુક્ત જેવી થાય અને પછી તો ઉપાસના તેની જોરદાર હતી જ, એટલે મહારાજ સુધી પહોંચી જાય. અને એવો જે ભક્ત તે તો કોઈ કાળે પડે જ નહીં. એવી રીતે મહારાજે સુંદર રીતે 14માનો પહેલો પ્રશ્ન સમજાયો. આગળના જે પ્રશ્નો છે એને આપણે આવતીકાલે સમજશું. અત્યારે કથાનો ટાઈમ પૂર્ણ થાય છે. સહજાનંદ સ્વામી મહારાજ.
વાલા ભક્તો, આપણે ગઈકાલે સારંગપુરનું 14મું વચરામ સમજતા હતા, જેમાં એક પ્રશ્ન પૂરો થયો હતો કે ભગવાનના ધામને પામીને પાછો કેમ પડે જીવ. મહારાજે શાસ્ત્રોક્ત રીતે સાબિત કર્યું કે જે કોઈ એકવાર ભગવાનના ધામને પામી જાય છે એ પાછો પડતો નથી. અને અહીંયા આવ્યા હોય એવું દેખાતો હોય તો ભગવાન ઈચ્છા કરીને હોય છે એવું મહારાજે સાબિત કર્યું હતું. હવે બીજો પ્રશ્ન આપણે વાંચીએ. એવી રીતે શ્રીજી મહારાજ એટલી વાત કરીને પછી બોલ્યા જે લ્યો હવે અમે એક પ્રશ્ન પૂછીએ. પછી મુનિએ કહ્યું જે પૂછો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે મહાભારતના ઉદ્યોગ પર્વને વિશે સનત સુજાત ઋષિએ ધૃતરાષ્ટ્ર પ્રત્યે કહ્યું છે જે એક તો પ્રમાદ અને બીજો મોહ એ બેનો જે ત્યાગ કરે તે સર્વે પ્રકારે ભગવાનની માયાને તરી રહ્યો છે અને પ્રમાદ અને મોહ એનું જ નામ માયા છે. માટે આપણે ત્યાગી એવા ભગવાનના ભક્ત કહેવાય છીએ ને તેમાં જેને પ્રમાદ ને મોહ વર્તતા હશે ને ભગવાનના મહિમાનું બળ લઈને તે ભક્ત પ્રમાદને ને મોહને ટાળ્યાનો ખટકો નહીં રાખતો હોય તે ભક્તને દેહ છતે કેવું સુખ હશે અને મરીને તે કેવા સુખને પામશે એ પ્રશ્ન છે. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનનું મહાત્મ્ય અતિશય વિચારીને પ્રમાદ કે મોહ ન ટળે તો પણ તેની કાંઈ જાજી ચિંતા રાખે નહીં. શ્રીજી મહારાજ બોલ્યા જે ભગવાનનો ભક્ત હોય ને તેને પ્રમાદ ને મોહ વર્તતા હોય ને તેને ટાળ્યાનો ખટકો રાખે તેને ખોટ કેટલી છે અને જે ટાળ્યાનો ખટકો ન રાખે તેમાં શું વિશેષ છે. હા તો હામે હમે ચર્ચા જામી ગઈ. મહારાજે બહુ સરસ શરૂઆત કરી. મહારાજ કે મહાભારતના ઉદ્યોગ પર્વની અંદર આ વાત બહુ અદભુત રીતે વર્ણવેલી છે કે પ્રમાદ અને મોહ આ બેનો જે ત્યાગ કરે એ જ ભગવાનની માયાને તરે છે, બીજા તરી ન શકે. મહારાજ કે આપણામાં પણ કેટલાક સાધુ પણ પ્રમાદ અને મોહ રાખે છે. એટલે પહેલા આપણે પ્રમાદ કોને કહેવાય, મોહ કોને કહેવાય ત્યાંથી શરૂઆત કરીએ. પ્રમાદ એટલે, જો કે ભક્તો આ બે શબ્દ એવા છે જે શબ્દની અંદર આખી દુનિયા વળગી રહી છે અને એટલા માટે તો આખી દુનિયા માયાને આધીન છે એમ કહેવાય છે. જગતમાં વિરલો પુરુષ કોઈક જ એવો હોય જે પ્રમાદ અને મોહમાંથી બહાર નીકળાય. કેવું લાગે, જગત શું કરે છે, હે કરવાનું કરે છે કે ન કરવાનું કરે છે, મનુષ્ય દેહ શું કામ મળ્યો, કર્તવ્યો ઘણા હશે પણ એનું મુખ્ય કર્તવ્ય શું, ખેતી કરવી, હીરા ઘસવા, લાખ બે લાખ પાંચ દસ લાખના માલિક થઈ જવું, મુખ્ય કર્તવ્ય નહીં. શું મુખ્ય કર્તવ્ય હતું, ધ્યેયો નારાયણ હરિ. એનું કર્તવ્ય કયું હતું, એક એવા જે પરમાત્મા જેને નારાયણ કહેવામાં આવે છે, જેને પુરુષોત્તમ કહેવામાં આવે છે, જેને પરબ્રહ્મ કહેવામાં આવે છે, એની અંદર વળગી જવું અને એમાં વળગવા માટે જે કાંઈ કરવું પડે બધું જ કરવું, એવી શરતની સાથે ભગવાન એને માણસનો દેહ આપ્યો હતો. આપ્યો હતો કે નહીં, ભગવાનની પાસે કોલ આપીને આવ્યો હતો, ભલે એમ જ કરીશ, તમારા ભજન સિવાય કાંઈ નહીં કરું એમ કોલ આપીને આવ્યો હતો. આવું વિચારો એવું કેટલાક કરતા છે. આપણે બહારનું જ આવી દઉં, આપણાથી નહીં થતું પૂરું, ને તો આપણે આ બધી વાત આવે ને તે બહાર દ્રષ્ટિ નાખીએ, ઓલું આમ કરે છે અને મને તેવું લાગે આ જીવ બહુ જન્મેનું કારણ જીવ છે, આ બીજાની ચિંતામાં જ અધૂરો રહી ગયો, બીજાની જ ઉપાધિ કરતો હોય, બોલો આનું કલ્યાણ નહીં થાય, આમ નહીં થાય, તારું કેમ છે બાપા, નિજ હામે તો કોઈ દ્રષ્ટિ જ ન નાખી જવે. પોતાની કેટલી કચાશ છે, ભગવાનથી પોતે દૂર કેટલો રહે છે એનું અનુસંધાન ન રાખ્યું. મહારાજ આપણને શું કહે છે એનું અનુસંધાન ન રાખ્યું. મહારાજે અંત્યના 17મા વચનામૃતમાં શું કીધું, ભગવાન સિવાય બીજે ક્યાંય પણ હેત થાય જ ભગવાનના ભક્તને એ જ મોટું પાપ છે. હવે વિચારો, ભગવાન સિવાય કે હેત છે? અન છે તો પાપ છે. એટલે બીજાની વાત એક બદલો, આપણે જ પ્રમાદમાં જીવી રહ્યા છીએ, એમાંથી જાગવા માટે આપણે શિબિર કરી છે, પ્રમાદમાંથી બહાર નીકળવા માટે. પોતે વિચાર કરો. અને હું તમને એમ કહું, તમે શિબિરમાં આવ્યા એ પહેલા તમે જેવું જીવન જીવતા હતા, મંદિર એકવાર જાતા હતા તો જાઓ છો, બે વાર ન કર્યું, અથવા તો મંદિરે જઈને 5 મિનિટમાં પાછા આવતા, તેના બદલે 15-20 મિનિટ ભજન થયું ન કર્યું, અને શિબિર પહેલા કઈ વેસન કૂટે હતી અને એમને રહી ગઈ, શિબિર પહેલા પણ બહારનું ખાવા આવું તેવું બધું હતું એમને રહી ગયું, શિબિર પહેલા તે માનસી એકી નહોતા કરતા ને પછી નથી કરતા, શિબિર પહેલા તે એકી તિલચીનો પાઠ નહોતા કરતા ને આવડતો નતો ને પછી ન આવડ્યું, અને શિબિર પહેલા પણ જગતમાં કઈ કરી નાખવું છે એ ભાવના અખંડ વર્તી હતી, આટલો લખપતિ ને કરોડોપતિ થઈ જાઉં છું એનો એ સંકલ્પ શિબિર પછી ચાલુ રહ્યો, તો તમે શિબિરમાં આવ્યા જ નથી, શિબિર ભરી જ નથી, છાવણી અંદર તમે એન્ટ્રી જ નથી કરી, દેહ કરી છે તમે નથી કરી. આથી પાછા ફરજ વિચાર બદલી જવા જોઈએ, વિચાર એમ થઈ જવું જોઈએ કે બસ હવે તો છેલ્લો જન્મ કરે છૂટક્યો છે, ભજન કરે છૂટક્યો છે, ક્યાં ક્યાં કચાશ છે, ક્યાં ક્યાં મારું કાચું કામ છે, એનો વિચાર થાય ને તો આપણે શિબિર ભરીને તો પ્રમાદમાંથી બહાર નીકળવાનું એમ સમજવું, નહીતર આપણે સ્વયં પ્રમાદમાં પડ્યા છીએ. આપણા મનમાં માનો કે ઠાકોરજી આપ્યું છે અને ઘર વ્યવસ્થિત ચાલે છે, પણ ચિંતા એવી રહ્યા કરે છે કે એક બંગલો છે, છોકરો એક છે પણ માપસરનો છે, મોટો બંગલો થાય કામ થઈ જાય, એ જ સંકલ્પમાં રાત્રિ દિવસ જો રાચતા રહીને તો આપણે જ પ્રમાદી છીએ, બીજો કોણ પ્રમાદી વળે. અને મુમુક્ષુ જે હોય એને એવો જ વિચાર પકડે, એ જ મુમુક્ષુ એ જ સત્સંગમાં અભિવૃદ્ધિ પામે એમ મહારાજે પ્રથમના 6ઠામાં અને 16માં પણ કીધું. યુધિષ્ઠિર મહારાજાને કીધું ભગવાન કૃષ્ણે, જાઓ ખરાબમાં ખરાબ વ્યક્તિ ગોતતા હો, અને દુર્યોધનને કીધું તું હારી ગોતતા જા, બે આટો મારીને પાછા આવ્યા. અને યુધિષ્ઠિર મહારાજને પૂછ્યું કેમ કોઈ ખરાબ વ્યક્તિ દેખાણી, તો બહુ ગોતી પણ દેખાણી ને ક્યાંય નથી, તો કે મેં ઘણી જોઈ પણ ખરાબમાં ખરાબ વ્યક્તિ મારાથી કોઈ વધારે છે જ નહીં, યુધિષ્ઠિર મહારાજ કે ખરાબમાં ખરાબ હું જ છું. દુર્યોધનને પૂછ્યું તે તપાસ કરી કે જેડ્યું હારો માણસ કોઈ જેડ્યો, તો કે પૃથ્વીમાં કોઈ હારો છે જ નહીં, કે કોઈ નહીં, તો હું એક છું, મારથી હારો આ બ્રહ્માંડમાં કોઈ છે જ નહીં. સમજાય છે વાત? એમ આપણું લેવલ પણ નથી લાગતું. આમ વિચારો, દુર્યોધનના પક્ષે આલું છું કે યુધિષ્ઠિરના પક્ષે આલું છું? યુધિષ્ઠિર મહારાજાના પક્ષે હાલશે નો પ્રમાદ ટળશે, દુર્યોધનને પક્ષે હાલશે નો પ્રમાદ વધશે. એટલે ભક્તો, હું તો તમને બધું જ એક બાજુ નક્કી નિર્ધાર કરી નાખો, મારે નિર્વાસનિક થવું છે, મારે ભજન કરવું છે. ઘણા બધા ભક્તોનો પ્રશ્ન કહે છે, આપણે સર્વોપરી ભગવાનને સમજીએ છીએ અને તોય પણ આજ્ઞામ ફેર રહી જાય છે, પછી ભગવાનને સર્વોપરી સમજતા હોવા છતાંય પણ મનમાં સંકલ્પ વિકલ્પ બહુ થાય છે, એનું કારણ શું છે? તો સર્વોપરી સમજવામાં ફેર છે. પણ ભક્તો, સર્વોપરી તમે સમજ્યા એટલા માત્રથી કામ નહીં થાય, એને હારે તમારે કંઈક વેળવું પડશે. ભોજન તમે બનાવ્યું સરસ, લાડુ મોહનથાળ બધું તમારે સામે જ પડ્યું છે, પોહા એવું ભોજન પણ સામે પડ્યું છે, ત્યાં સુધી ભૂખ જાહે નહીં, એમાંથી લઈને જ્યારે મોઢામાં કોળીઓ મૂકાને પેટ સુધી પોગે ત્યારે શાંતિ થાય. એમ બહુ વિચારીએ તો મને એવું લાગે છે કે સર્વોપરી ઉપાસના જેને દ્રઢ થાય, મહારાજના શબ્દો છે મધ્યના 13માં 14માં, મહારાજ કે મારી ઉપાસના દ્રઢ થાય એની પાસે દોષ એ કે પ્રવેશ ન કરી શકે, 5 વિષયનો લીધો લેવાય જ નહીં. એમ મહારાજ કે અમને જેમ અભાવ વર્તે એમ તમને પણ અભાવ વર્તવા માંડશે, તો મહારાજ ખોટા? અને એવું નથી થતું તો બહુ વિચાર, તમારું હૃદય એવું કહે છે કે એનું કારણ જીવનું ભજન ઘટે છે. ઉપાસના જેની દ્રઢ થઈ છે ને એને ભજન વધારવાની જરૂર છે, ભજન વધશે એટલે ઓટોમેટિક બધા શત્રુઓ મળશે હટવા, ઓટોમેટિક ભજન વધશે એટલે વિષયમાંથી પ્રીતિ તૂટી જાય, વિષયમાંથી પ્રીતિ તૂટે પછી કોણ આજ્ઞા લોપાવે એમ છે આ બ્રહ્માંડમાં, કોણ લોપાવે? પટખીવાળા લોપાવી નાખે છે આપણે આજ્ઞા, એ તો બાનું છે, અમારે વ્યવહાર કરવો એટલે પછી બહારનું ખાવું પડે, તો બાનું. એ કોણ લોપાવે છે? આશક્તિ. નહીં વેવાય, યાદ રાખજો, આશક્તિ વેવાય નહીં. અને એ બધાનું કારણ શું છે? તો ભજન ઘટે છે. ભગવાનની મૂર્તિમાં જેવો લગાવ લાગવો જોઈએ એવો લાગ્યો નથી, એટલે બધું એમ તેમ બધું થઈ રાખે છે. હમણાં જ પ્રશ્ન પૂછતા તરી ભક્તો, મેં કીધું બહુ સ્પષ્ટ વાત એ છે કે જીવ જેટલું ભજન ઘટે એટલે ભગવાનથી દૂર થાય, અને ભગવાનથી જેટલો દૂર જીવ થાય ને એટલો સંકલ્પ વિકલ્પમાં જોડે. એનું કારણ શું ખબર? ભગવાનથી જેટલો દૂર થાય એટલો તપી જાય, ભગવાનથી જેટલો નજીક થાય એટલું ટાઢું થાય, ને ભગવાનથી જેટલો દૂર થાય એટલે તપતો જાય, ભગવાનથી દૂર થાય એટલે જીવ તપી જાય. અને આ લોકની અંદર પણ એન્જિન હોય ને એન્જિન, એને પેટ્રોલ કે ડીઝલ ન મળે તપી જાય, ને તપે એટલે શું મોક્ષ થાય કે ભાગવા મળે, એની સ્પીડ ડબલ ગણી થઈ જાય, ત્રણ ગણી થઈ જાય. આ લોકો કરતા આને વધારે અનુભવ છે. ખેતીવાડી કરતા હોય ને, પાણી મશીન મૂકી દે પછી શું થાય, હે ઉપડી જાય, અને ઉપડી જાય એટલે તપી જાય ને, તપી જાય એટલે એની સ્પીડે વધન તપી જાય. શું કામ? પાણીથી દૂર થઈ ગયું, પાણીનો સંબંધ એનો રહ્યો, ને એનું જીવન પ્રાણ પ્રાણી પાણી હતું એ દૂર થઈ ગયું, એટલે ઓટોમેટિક એમ થયું. એમ આપણે પણ ભગવાનથી જેટલા દૂર થાય ને એટલા છે ને આપણે તપી જઈએ, જીવ તપે, જીવ તપે એટલે એની સ્પીડ વધે, સ્પીડ વધે એટલે એનો પ્રાણાયામ વધી જાય, એનો શ્વાસ લેવાની ક્રિયા છે ને એ હકીકત પ્રાણ જ છે, એની ડબલ ગણી સ્પીડ થઈ જાય, ત્રણ ગણી સ્પીડ થઈ જાય. અને જેટલા શ્વાસોશ્વાસની ક્રિયા વધે એટલા સંકલ્પ વિકલ્પ વધે, યાદ રાખ, એટલા સંકલ્પ, જેટલા શ્વાસ લેવાય એટલા સંકલ્પ થાય. શ્વાસ ને સંકલ્પ ને સીધે સીધો સંબંધ છે. તો હવે જો તમારે માનસી હરખી કરવી છે, યાદ રાખો, જો તમારે માનસી હરખી કરવી છે, શાંતિ ભજન કરવું, તો શું કરવું પડે? એ તમારી સ્પીડને ઘટાડવી પડે. સ્પીડ ઘટાડીને ભજન શક્ય નથી. સ્પીડ ઘટે કેમ, એનો ઇલાજ શું? તો કે સ્પીડ ઘટાડવાનો ઇલાજ એ ભજન વધારવું પડે. ભજન વધે એટલે ઓટોમેટિક સ્પીડ ઓછી મળે થવા, અને પ્રાણ કંટ્રોલ મળે થવા. પ્રાણ કંટ્રોલ થઈ જાય, પ્રાણ કંટ્રોલ થઈ જાય એટલે શ્વાસોશ્વાસ હાવ મંદ પડી જાય, અને મંદ શ્વાસોશ્વાસ પડે એટલે ઓટોમેટિક સંકલ્પ મંદ પડી જાય, સંકલ્પ મંદ પડે એટલે ભજન થાય. સંકલ્પ વધે એટલે આશક્તિ વધે વિષયમાં, વિષયમાં આશક્તિ વધે એટલે એની બાજુ લેવાય એટલે આજ્ઞા લોપાય. એટલે ભજન વધતાની સાથે તમારી આજ્ઞાની પડતી ફરિયાદ નીકળી જશે, સંકલ્પ વિકલ્પની પણ ફરિયાદ નીકળી જશે. અને ભક્તજનો, શાસ્ત્રમાં તપ અને ઉપવાસોને ખૂબ મહત્વ આપ્યું, એનું કારણ પણ આ જ છે, એનું કારણ પણ આ જ છે. કારણ કે તપ જીવ કરે ને તપ, એટલે તમે જોજો તપને અવલંબન કરીને પ્રણામ શું આવે, તપ થાય ને એટલે સહેજે ઇન્દ્રિયો અનુલોમ પાછી મળે વાળો. એકાદશી દિવસે કહો કેમ કે હાલ ફરવા આવું છે, નકોરડો કરે સંકલ્પ થાય, કાંઈ આવવું નથી કે સમજાય, કાંઈ આવવું નથી. ઇન્દ્રિયો અનુલોમ થયેલી પ્રતિલોમ થાય, અને પ્રતિલોમ થાય વૃત્તિ હંકેલાય એટલે ઓટોમેટિક એના શ્વાસોશ્વાસની જે ગતિ છે એ મંદ થાય, અને મંદ થાય એટલે સંકલ્પ વિરામ પામે, સંકલ્પ વિરામ પામે એટલે અંતરદૃષ્ટિથી ભજન થાય. કોઈ એમ માને કે જેમ ઠીક પડે એમ આહાર રાખીએ, ઠીક પડી જોઈએ, ઠીક પડે ખાયેલી અને પેટ ભરી ભરીને ચાર ટાઈમ ખાયેલી પછી ખૂબ ભજન કરશું, એના છે ને આખી યાદ જ ન કરું ભજન કરવું સા પડે. તમે ગ્રહસ્થ હતા ને, તમારે ગ્રહસ્થ મનમાં આપણે તો જલસા જીકવાનો, એ બધું સાધુ ને આપણે શું કરવાનું? પણ ભજન કરવું હોય તો તમે તમારે કરવું પડે. તમે અનુભવ કરજો, ચાતુર્માસમાં એકટાણા કરજો, અને પછી ભજનનો અંગ પાડજો, તમને એમ થાય જિંદગીમાં આવો અનુભવ નથી કર્યો એવો કઈક આનંદ થશે. કારણ કે સંકલ્પ વિકલ્પ વિરામ પામશે. સંકલ્પ વિકલ્પને વેગ અપાવવા માટે આહાર બહુ જ મહત્વનો છે. પછી કોઈ પણ પ્રકારનો આહાર, આંખનો આહાર પણ, આંખનો આહાર બગડે એ ગમે એવું રૂપ જોવે એટલે એ બાજુ ખેંચાણ થાય, આશક્તિ વધે, આશક્તિ વધે એટલે ભગવાનથી દૂર થાય, ભગવાનથી દૂર થાય એટલે શ્વાસોશ્વાસ ઓટોમેટિક જીવ તપે, જીવ તપે એટલે એનો વધી જાય, એની સાથે સંકલ્પ વિકલ્પ પણ વધી જાય. એટલે બહુ મહત્વની વસ્તુ એ છે કે ઉપાસના સમજાણ એટલે એટલી વાત પૂરતી નથી. ઉપાસના જેને સમજાય એને સાથે ભજન વધારવું પડે તો તમારી આજ્ઞા દૃઢ થઈ જશે અને તમારા સંકલ્પ વિકલ્પ પણ વિરામ પામી જશે. અને ઈ લેવલે જાય ને ત્યારે આપણે પ્રમાદમાંથી બહાર નીકળ્યા કહેવાય. હવે વિચારો, પ્રમાદી આપણે છીએ કે બીજા જગતમાં લોકો છે પ્રમાદી? હે, નથી લાગતું આપણે જ પ્રમાદમાં ખુદ્યા હોય. માટે પ્રમાદમાંથી નીકળવાનો ઇલાજ ભજન છે. ભગવાનના ભક્તો ભજન વધારે, પોતાને જે મૂર્તિ ગમતી હોય એ મૂર્તિની અંદર તમે લગાવ લગાવો, અને તમારું મન ન ચોટતું હોય, કારણ કે તપેલો જીવ એને શાંત પાડવો છે, તપેલો જીવ એન્જિન વેગ પકડી ગયો છે એને શાંત પાડવા માટે, તમને જે સ્વરૂપ ગમતું હોય એ મૂર્તિને તમે સામે રાખી ઘેરજન ટ્રાય કરજો, સામે રાખીને તાટક કરો, એવું ત્રાટક કરો, 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ આંખ બળવા માંડે, આંખમાં ત્યાં હોડા હલવા માંડે ત્યાં સુધી ત્રાટક કરો. અને ત્રાટક જ્યારે કરો ત્યારે પ્રથમ જ હું આત્મા છું, બ્રહ્મ છું એવી ભાવના કરો. અને પ્રાણાયામ આપણે કાલે બતાવ્યા હતા ને, પહેલાં પ્રાણાયામ કરો, મુખારવીને ધોઈ નાખો, પ્રાણાયામ કરો, આત્મારૂપનો વિચાર કરો, અને પછી તમે ત્રાટક કરો 15 મિનિટ 20 મિનિટ 25 મિનિટ, ધીમે ધીમે લેવલ તમારું વધતું જશે. ત્રાટક કર્યા પછી ફરી આંખ વીંચીને તમે અંતર્વૃત્તિ કરો, ભગવાનને સંભાળવા માટે જે મૂર્તિ તમે ત્રાટકમાં દર્શન કરો છો એને તમે હૃદયમાં ઉતારો. અને એવી રીતે હૃદયમાં તમે ઉતારશો એટલે ઓટોમેટિક જીવ ટાઢો મળશે થવા, કારણ કે ભગવાન નજીક મળે જ આવે ને, ટાઢો થવા મળશે. ટાઢો થવા મળશે એટલે એન્જિનના જે વેગ હતો ને એ ધીમે ધીમે ઓછો મળશે થવા, સંકલ્પ વિકલ્પ વિરામને પામશે. ખાલી 15 મિનિટ 20 મિનિટ રોજનું કરો, અને પછી તમે પાછું મુખારવીને આંખો આંખો ધોઈ નાખો બરાબર. અને પછી તમે ગમે ક્રિયા કરતા હશો તોય તમને એમ લાગશે કે આ જગત મને બોજારૂપ નથી. અને મહારાજે મધ્યના 13માં વચનામૃતમાં લખ્યું, મહારાજ કે આ વાત જયારે તમારા હાથમાં આવી જાહે તે દાડે તમને કોઈ વાતનો ભાર નહીં જણાય. સિજમારના શબ્દો, ત્યારે તમને ભાર નહીં જણાય. પછી ત્યાગનો ભાર નહીં જણાય, વૈરાગ્યનો ભાર નહીં જણાય, વિષયનો ભાર નહીં જણાય, બધા કરતા તમે અલિપ્ત બની જશો જે દાડે આવો વિચાર તમારા હાથમાં આવશે તે દાડે. એટલે પ્રમાદમાંથી નીકળવા માટે ભગવાનના ભક્તો આ બધું કરજો. અને તમને યાદશક્તિ હોય ને તો નોટ કે પેન રાખવું, લખી લેવું કે શિબિરમાં હું હું આપણને કીધું એમ, પછી ઘેરે જઈને કરવું એમ. તમે કરશો નહીં, યાદ રાખ, તમે જો કઈ કરશો નહીં ઘેરે જઈને, અહીંયા તમને ગમે એવી કથા વાર્તા થઈ હશે, તમે ઘેરે જઈને કાંઈ નહીં કરો તો તમને કોઈ જ બેનિફિટ નહીં મળે. ડોક્ટર ગમે એવો સર્જન મોટો હોય, એને ગમે એવી તમને સલાહ સૂચન આપી, પણ એને આપેલી કરી તમે ન પાડો, એને આપેલી દવા તમે ન ખાવ, અને પછી એમ માનો કે ડોક્ટર કેવડો મોટો, 500 રૂપિયા તો ફી ભરી નાડી જવાની, તો રોગ તો ગયો નહીં, તો વાક કોનો, ડોક્ટરનો કે દર્દીનો? હે, એટલે સમજાય છે વાતને. જો દર્દ મટાડવું હોય શેનું, શેનું? પ્રમાદનું, મોહનું, તો આ કરી તમારે પાડવી પડશે, આ પ્રમાણે કરવું પડશે. મહારાજ કે પ્રમાદી જે છે એ ન કરવાનું કરે અને કરવાનું કરે જ નહીં. આપણે શું કરવાનું? ભગવાનનું ભજન જ કરવાનું છે. એવું નથી ભજન કરો એટલે તમારે જગતના વ્યવહાર ન થાય, તો બહુ સહેજે સહેજે થશે. તમે એક તો બતાવો ભગવાનનો ભક્ત એનું બધું બગડી ગયું, કદી ન બગડે, એ બધું થશે, એની ઉપાધિ છોડો, એ બધું ભગવાન સંભાળશે. ગોવર્ધન શેઠ જો ને હાટ માંડી હતી, પરંતુ બધું સ્વામિનારાયણ હસ્તે કરતા હતા. મુક્તાન સ્વામી જયારે ગઢપુર આવ્યો, મહારાજ કે કેમ છે, તો ગોવર્ધનભાઈ બહુ ઉપાધિ કરી છે મહારાજ, બધો માલ ઉધાર આપે છે, હસ્તે સ્વામિનારાયણ, હસ્તે સ્વામિનારાયણ લખે. મહારાજ કે ઓહો, તો બહુ ઉપાધિ થઈ, એ બધું ધ્યાન અમારે બધું રાખવું પડશે. મુક્તાનંદ સ્વામી દંડોટ મળ્યા કરવા મહારાજને કે મહારાજ, હું ગોવર્ધન શેઠની સ્થિતિને સમજી ન શક્યો. સંતો આ ફરી વાર શક્ય નહીં બને, પછી તમે એક બધું ગોઠવી લેજો. એટલે બહુ જોરદાર મહારાજ અહીંયા વાત બતાવે છે કે ભગવાનનો ભક્ત જે ન કરવાનું કરે, અને ભક્તો થાય છે કેવું ખબર, ન કરવાનું કરે એટલે આપણે જરૂર નથી જ આજુ કરીએ છીએ, જરૂર નથી એ કરીએ છીએ, જરૂર હોય કરો સમજ્યા. હાલો તમે ખેડૂત છો, મોસમ છે, વાડી જવું પડે તો જવું પડે, માંડવી ખેંચવી પડે ખેંચવી પડે, એની કઈ ભગવાન ના નથી પાડે, ના પાડે છે. આ તમે ધંધા બિઝનેસ કરો, દુકાન તમારે દુકાન ખોલવી પડે, એને ના પાડે છે. તમે ધંધે જાઓ, વેરા ઘસ તો ઘસવા પડે, એને ના પાડે છે. ના છે, નહીં પાડે, નથી કરવાનું કરો છો ને એની ના પાડે છે. નથી કરવાનું શું, રસ્તે જતા જતા આમથી આમ દ્રષ્ટિ નાખો, આમથી આમથી દ્રષ્ટિ નાખતા જાઓ, હાલ્યા જાઓ બેન દીકરીને સામે જોતા જોતા, તો એ ન કરવાનું કીધું છે, એની ના પાડે છે. અને જરૂર નહીં હોવા છતાંય પાછા ઘેરે આવીને સતત સંકલ્પ કરી રાખો, દુકાનનો વકરો 300 રૂપિયાનો છે અને રોજના 3 લાખનો સંકલ્પ કરો, એની ના પાડે છે, સમજાય? તો એ ખોટા જે સંકલ્પ થાય એ જ પ્રમાદ બાજુ આપણને ખેંચી જાય છે, એની ના પાડે છે. અને એવા ખોટા સંકલ્પ બંધ કેમ થાય, તો આપણે હમણાં કીધું એમ, ભજન વધારે, જીવ ટાઢો પડે તો જ બંધ થાય, ને તો વિકલ્પ નથી. એટલે મહારાજ પ્રમાદ અને મોહ, પેલું પ્રમાદ અને પછી મોહ. મોહ શું, તો સાચામાં ખોટું દેખાય ને ખોટામાં સાચું દેખાય ને મોહ, કે આ આપણા બધામાં ઘેરી ગયું નથી લાગતું. હા, સ્વામી વાતમાં લખ્યું, સ્વામી કે જ્યાંથી અચાનક ઉછાળા ફેરવવાના છે એને માટે રાત્રિ દિવસ મીંડો છે, અને જ્યાં કાયમ રહેવાનું છે એને માટે કાંઈ કરતો અને તેના મોહ. હવે કોને, આપણને મોહ છે જગતના જીવને? જગતના જીવ તો માણસ જ નથી, એને ક્યાં મોહની વાત આવે? મોહ માણા ને હોય, પશુને મોહની વાત નથી આવતી. જે માણસ એને કહેવાય, જેને પોતાના હિતની ખબર પડે એને માણસ કહેવાય. પોતાના હિતની, કે શામાં મારું હિત છે, એને માણસ કહેવાય. તો ભક્તો, આપણી અંદર જ મોહ પ્રવેશ કર્યો. આપણે ભગવાનના ભક્ત હોવા છતાંય પણ ખોટી વસ્તુની અંદરથી પ્રીતિ તૂટતી નથી. અરે ક્યાં વાત કરવી, હારો ભગત કહેવાતો હોય તોય પણ આ ખોટા નાશવંત પદાર્થને માટે ભગવાનના ભક્તની સાથે ક્યારેક વ્યવહાર પડ્યો હોય અને એમાં ફો બસો નુકસાન જતી હોય તો ભગવાનના ભગત ત્યારે સંબંધ તોડી નાખે. એને મોહાધન કહેવાય કે બીજું કઈ કહેવાય કહો. એને 200 રૂપિયા ખોટા છે ને રૂપિયા, તો એમાં સાચાપણાની ભાવના રાખી ભગવાનનો ભગત સાચો અક્ષર ધામમાં હાર્યા એવો હતો તો પણ એની હારે સંબંધ તોડી નાખ્યો, એને શું કહેવાય? એને શું કહેવાય? મોહ કહેવાય. અનભક્તો, આપણે દાસ બનીને જિંદગી જીવવાની હોવા છતાંય પણ આપણે દાસ બનીને જિંદગી નથી જીવી શકતા. અને કાયમને માટે એવું જ માનીએ છીએ કે હું ઓર્ડર કરું એમ જ થવું જોઈએ, એવું હૃદયની અંદર ઊંડે ઊંડે રહે છે. જેને કારણે આ પક્ષમાં બહુ જ ઉપાધિ રહી છે, આ પક્ષમાં ઓછો વાંધો આવતો હોય છે, કારણ કે એનો ઓર્ડર થોડો થોડો હાલતો હોય છે. સમજાય છે? આ પક્ષમાં ઓર્ડર ધીમે ધીમે પાછો પડવા માંડ્યો હોય છે, જેને કારણે ક્રોધને આધીન બની જવાય છે, દોષને આધીન બની જવાય છે. અને જો આપણે કઈ એમ કરે તો આનંદ થાય છે અને કઈ એમ ન કરે તો દુઃખ થાય છે, એને શું કહેવાય? મોહ કહેવાય. કારણ કે આપણે કીધું એમ કર્યું એ ખોટું છે અને કીધું એમ ન કર્યું એ ખોટું છે, અને તેમ છતાં હરક્ષોકને પામી જવાય છે, એમના મોહ છે. સમજે? એમના મોહ. ભગવાનના ભક્તને મોક્ષની વાત જ દેખાય, મોક્ષ બગડે ને એવો સંકલ્પ ન કરે. અને ભક્તો, હું તો તમને એમ કહું, હૃદયથી ભગવાનને પ્રાર્થના કરજો, કૃપાનાથ મારા પોહા એટલા સંકલ્પ હોય, પરંતુ જે સંકલ્પ મારો મોક્ષ બગાડે એવો હોય, અને એ સંકલ્પને યદ્યપિ આખી દુનિયા વખાણતી હોય અને આખી દુનિયા વાહ વાહ કરતી હોય, પરંતુ એ સંકલ્પ જો સિદ્ધ થાય અને મારો મોક્ષ બગડી જાય એમ હોય, તો કૃપાનાથ એ સંકલ્પને ભાંગીને ભૂકો કરી નાખજે. તું સર્વોપરી ભગવાન હતો, એમ એ મારો સંકલ્પ તું સિદ્ધ નહીં થવા દેતો, એમ મહારાજને પ્રાર્થના કરજો. કૃપાનાથ, મારે તને જ જોઈએ છે, આમ તને જ પામવું છે, તારા સિવાય કાંઈ નથી જોતું. મહારાજ, તને પામવા માટે કદાચ દુનિયા મારી બેઇજ્જતી થઈ જાય, અરે જગત મારી હામું ન જેવું થઈ જાય, જગત મારી નિંદા કરતું થઈ જાય, જગત મને ગાળો દેતું થઈ જાય, તો કૃપાનાથ તું કરજે, પણ મારો મોક્ષ નહીં બગાડતો. એ ભગવાનને પ્રાર્થના હૃદયથી કરજે. માલિક, મારે કાંઈ નથી જોતું તારા સિવાય, તમારી મૂર્તિ વિના મહારાજ મને બીજું આપશો? માં બધું જ લૂંટી લેવું હોય તો બધું જ લૂંટી લેજે, પણ તું મારાથી દૂર નહીં થતો. એમ અનભક્તું, એવો આપણને અખંડ સંકલ્પ ઉઠે તો સમજુ મોહ અને પરમાત્માથી આપણે બહાર નીકળી રહ્યા છીએ. સમજાય? અને મનમાં એમ થાય, મોક્ષ તો ઠીક, પણ આ જગતમાં મારું જરાક જળવાઈ રહેવું જોઈએ, ત્યારે સમજુ કે હજુ આપણે મોહ અને પરમાત્મા ઘેરાયેલા છીએ. મહારાજ બહુ સરસ વાત કરે. મહારાજ કે ભગવાનનો ભક્ત થઈને મોહ પ્રમાદ રાખે તેની કેટલી નુકસાની જાય. ત્યારે સ્વયં પ્રકાશાનંદ સ્વામી કહે કે મહારાજ, ભગવાનનો ભક્ત ભગવાનનો મહિમા સમજતો ને પછી મોહ ને પ્રમાદ રાખે તો વાંધો નહીં, કે ભલે રાખતો. કે મહારાજને થોડું આશ્ચર્ય થયું, સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલે શું? મહારાજને કે મહારાજ, ભગવાનનું મહાત્મ્ય અતિશય વિચારીને પ્રમાદ કે મેં ન ટળે તો પણ તેની કાંઈ જાજી ચિંતા રાખે નહીં ભગવાનનો ભગત. પછીજી મહારાજ બોલ્યા છે, ભગવાનનો ભગત હોય ને તેને પ્રમાદની મોહ વર્તતા હોય ને તેને ટાળ્યાનો ખટકો રાખે તેને ખોટ કેટલી છે, અને જે ટાળ્યાનો ખટકો ન રાખે તેને શો વિશેષ છે. મહારાજ કે સ્વામી, તમે શું વગર વિચાર્યું બોલો છો કે ભગવાનનો ભગત ભગવાનનો મહિમા સમજતો પછી મોહને પ્રમાદ રાખે તો વાંધો નહીં, તમે શું બોલો છો? મહિમા સમજ્યા પછી ન કરવાનું કરે તો વાંધો નહીં, અને કરવા ન કરે તો વાંધો નહીં? ભગવાનનો મહિમા સમજ્યા પછી સાચામાં ખોટી ભાવના કરે તો વાંધો નહીં, ખોટામાં સાચી ભાવના કરે તો વાંધો નહીં? આવું તમે બોલો છો, સમજો તમે શું બોલો છો? અને ભગવાનનો ભક્ત છે અને કરવાનું જ કરે છે, ન કરવાનું કદી કરતો નથી, અને સાચી વાતમાં જ પ્રીતિ કરે, ખોટીમાં કરતો નથી, એમ તમે ગૌણ કહો છો? તો શેના આધારે કહો છો? ને આવી તમારી કેમ સમજણ છે? આ તમે શું બોલો છો? એમ મારા થોડા મલાલ થઈ ગયા. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા છે, ભગવાનનું બળ રાખે અને સાધનનું બળ ન રાખે માટે વિશેષ જ છે. તો મહારાજ કે મહારાજ, ભગવાનનું બળ રાખે મહિમા વાળો, સાધનનું બળ નથી રાખતો માટે શ્રેષ્ઠ જ છે. તો પછી જ મહારાજ બોલ્યા, જેને પ્રમાદની મોહરૂપ શત્રુ રહ્યા છે તોય પણ જે ગાફલ રહે છે તેને તો તમે શ્રેષ્ઠ કહો છો. જેમ પતિવ્રતા સ્ત્રી હોય ને તે પોતાના પતિની બીકે ને પતિવ્રતાનો ધર્મ રાખ્યાની બીકે અતિશય મનમાં ખટકો રાખીને કોઈ પુરુષ સાથે હસીને તાળી લે નહીં અને તેને એમ મનમાં બીક રહે છે, જો હું ગાફલાય રાખીશ તો મારો પતિ મને વ્યભિચારણી જાણશે તો મારી સેવા અંગીકાર નહીં કરે, એટલે મારે પતિવ્રતાના ધર્મમાં ખોટ પડશે, એવું જાણીને મનમાં ખટકો રાખે છે. તેમ જે ભક્ત એ પતિવ્રતાના જેવી ભક્તિ રાખે ને પ્રમાદ ને મોહને ટાળવાનો ખટકો રાખે તેને તો તમે મૂળગી ખોટ બતાવો છો. અને વળી જેમ કોઈ સ્ત્રી પોતાને મનમાં આવે તે પુરુષ સાથે તાળીઓ દેતી ફરે ને પતિવ્રતાનો ધર્મ પાળવાનો ખટકો ન રાખે, તેમ જે ભક્ત પ્રમાદ ને મોહને ટાળવાનો ખટકો ન રાખે તેને તમે શ્રેષ્ઠ બતાવો છો, એ તે શું તમારે એવી અવળી સમજણ છે? કેમ છે? મારા સ્વયં પ્રકાશાનંદ સ્વામી જયારે બરાબર ઉધડા લીધા ત્યારે સ્વામી કે મહારાજ, મોહ ને પ્રમાદ ટાળવા માટે દાખલો કરે સાધનને જ પ્રધાન માને, એના કરતા મહિમા સમજી હું ખોટો? મહારાજ કે સ્વામી, એવા લુખા મહિમાની વાત તમે આગળ નહીં લાવો, તમે કેવી વાતો કરો? તમે વિચારો તો ખરા, મારા દ્રષ્ટાંત એક નારી છે જે પતિવ્રતા છે, એ પતિવ્રતા ધર્મ પાળવા માટે માને પોતાના પિયુને રાજી કરવા માટે તમામે તમામ એની આજ્ઞા પાળે છે, એને ખટકો રાખે રખે અને બીજા પરપુરુષ સાથે હું જરા કે હસી મશ્કરી કરીશ તો મારો પતિ નારાજ થશે, ઈ બાને ઈ બહુ શ્રેષ્ઠ રીતે વર્તે છે એમ તમે ગૌણ કહો છો. ને બીજી સ્ત્રી જે પરપુરુષ સાથે હાથ તાળી લેતી ફરે છે અને જેમ ઠીક પડે એવું જીવન જીવે એને તમે શ્રેષ્ઠ કહો છો? સ્વામી, તમે જે મહિમાની વાત કરો છો ને એ હકીકત મહિમા જ ન હોય. એમ મહિમા યથાર્થ હોય તેમ કેમ બની શકે કે આળસ અને પ્રમાદ રાખે, પ્રમાદ અને મોહ રાખે? એ શક્ય જ ન બને. તમે એમ કહો પ્રમાદ રાખે મોહ રાખે એ સાધનનું બળ રાખે છે. અરે ભલા માણસ મોહ અને પ્રમાદને ટાળવા મત, એને તમે સાધન કોણ છો? એ સાધન નથી, કારણ કે મારી આજ્ઞા છે ને મારી આજ્ઞા એ ભાગવત ધર્મ છે ને ભાગવત ધર્મ એ જ ભક્તિ છે એમ મહારાજ અંત્ય 21માં પણ બતાવ્યું. દોષ ટાળવા મથવું એને વળી સાધન કહેવાય? એને ભક્તિ જ કહેવાય. દોષ ટાળવા માટે ભગવાનને પાસે પ્રાર્થના કરે, મારો કામ ક્રોધ લોભ શ્વાસ ને માન ટાળવાજો, એને તો વળી કઈ સકામ ભગત કહેવાય? એ નિષ્કામ જ કહેવાય. પોતે દોષ ટાળવા માટે હુકામ દોષ ટાળવા મથે છે, વાત સમજાજે, હુકામ ટાળવા મથે છે. એટલા માટે એને ખબર છે કે આટલા આટલા દોષ ને અવલંબન કર્યું ભગવાનની નજીક જઈ શકતો નથી. હવે ભગવાન નજીક જવા માટે દાખલો કરે એને તો વળી સાધનનું બળ કહેવાય? ભગવાન નજીક જવા માટે દાખલો કરે એને તમે ગૌણ કહો છો? સ્વામી, ભગવાન નજીક જવા માટે દાખલો કરે એને કદી સકામ ન કહેવાય, એને કદી સાધન ન કહેવાય. ભગવાન નજીક જવા માટે જે જે કરવામાં આવે બધું ભક્તિ જ કહેવાય. અને ભગવાનથી નજીક એટલા માટે જવા મહેનત કરે છે કારણ કે ભગવાન નજીક ન જાય ત્યાં સુધી અંતઃશત્રુઓ ભીહ કરે છે, અને અંતઃશત્રુનું ભીહને કારણે ભગવાનની આજ્ઞા લોપાઈ જાય છે, અને ભગવાનની આજ્ઞા લોપે એટલે ભગવાન કુરાજી થાય છે. તો ભગવાન કુરાજી ન થાય એ મહેનત કરે એને તમે ગૌણ કહો છો. અને પોતાનું મન ધાર્યો વર્તે જેને કારણે ઇન્દ્રિય અંતઃકરણ એને ઝાપટી નાખે, અને ઇન્દ્રિય અંતઃકરણ ઝાપટી નાખે ભગવાન અતિ કુરાજી થઈ જાય એવું જીવન જીવને શ્રેષ્ઠ કહો છો? તમે તો વ્યભિચારની નારીને શ્રેષ્ઠ કીધી અને પતિવ્રતાને ગૌણ કીધી. અને મહારાજ જયારે બરાબર ઉધડા સમય લીધા, મહારાજ કે તમારી અવળી સમજણ છે, અને જે ગાફલા રાખશે ને તે ભગવાનનો ભક્ત છે તેને પ્રમાદને મોહે બે શત્રુ નડાવીને નહીં રહે. જેમ મદિરા પીવે તથા ભાંગ પીવે તો જેમ વિમુખને કેપ ચડે છે, તેમજ ભગવાનનો ભક્ત હોય તેને પણ કેપ ચડે ને ગાંડો થાય. તે મદિરા અને ભાંગ રૂપ જે પ્રમાદને મોહ તે તો જેમ વિમુખ જીવને નડે તેમજ ભગવાનના ભક્તને પણ નડે. અને વિમુખમાં અને હરિભક્તમાં એટલો જ ફેર છે, જે વિમુખને એ બે શત્રુ ટળે નહીં, અને ભગવાનનો ભક્ત જો ખટકો રાખશે ને ટાળવાનો ઉપાય કરે તો એ બે શત્રુનો નાશ થઈ જાય છે, એટલો ભગવાનના ભક્તને વિશેષ છે. મહારાજ કહે, સ્વામી તમારી સમજણમાં કંઈક ફેર છે, તમે મોહને કે પરમાદને નાનો નહીં સમજતા. ઘણી ફેર કેવું બને ખબર, શત્રુને આપણે બહુ સામાન્ય સમજીએ. જો દાખલા તરીકે વ્યસન હોય તો હરિભગત શું માને ખબર, વ્યસન છે થયું કઈ હરિભગત થોડો મૂટી ગયો, કઈ ચા પીવું છે એમાં કઈ મોટી ધાડ મારે એમાં થોડો હરિભગત મૂટી ગયો, પૂજા નથી કરતો આમ પૂજા કરું તિલક ચાંદલો નથી કરતો તો કઈ હરિભગત થોડો મૂટી ગયો. એમને શું કામ થાય ખબર, ઈ દોષ ઈ ખોટને એ નાની સમજે છે, ઈ ખોટને ઈ નાની સમજે છે. તે ભક્તો તમામ માયિક જે દોષ છે એ બધા જ આપણા દુશ્મન છે. અને દુશ્મનને કોઈ દી નાનો સમજાય, યાદ રાખજો, દુશ્મનને કોઈ દી આ નાનો સમજાય નહીં. અને દુશ્મનને જે નાનો સમજે એની ઘાત થી આવીને રે પણ નહીં, એની નિશ્ચય ઘાત જ થાય જે દુશ્મનને નાનો સમજે. કામ, ક્રોધ, લોભ, સ્વાર્થ, સ્નેહ, માન આદિ કોઈ પણ અંતઃશત્રુ બહુ મોટા છે, એવો ખટકો ન રહે એ કોઈ દી આગળ વધે નહીં. અને તમે એને સામાન્ય સમજો છો એમને ખબર પડે. અને ગામડા ફરવા આવીને પછી હરિભગત મળે, પૂછીએ આપણે, ભગત મંદિરે જાઓ છો? તો સ્વામી પૂજા રોજ કરું છું. તમે મંદિરે જાઓ છો ભગત? કોઈ વ્યસન નથી સ્વામી. મંદિરે જાઓ છો ભગત? વચનામૃત વાંચો છો? અરે તું મંદિરે જા છો કે નહીં પૂછી છે, જવાબ આપને હરખો. ત્યારે હું કે મંદિરે નહીં જતો. એ હું કામ મંદિરે નહીં જતો એનું કારણ હું તમને ખબર? એને મંદિરે ન જવું એ દોષ દેખાણો નથી મોટો, સામાન્ય લાગ્યો કે હું રોજ વચનામૃત વાંચું, પૂજા કરું, વ્યસન નથી, માટે મારે હવે કાંઈ કરવાનું બાકી નથી. એમ એને મનાય છે માટે એને મંદિરે નથી જતો, એમાં રાગ નથી પડી જતો. કહો હું હરિભગત મંદિરે નથી જતો? છેવડો જો પડી જાય, જેમ રસ્તે હાલો જાતો અંધારી રાત હોય ને પાંચ ચોર પાછળ પડે ડાંગોલો ને કે ઉભો રેજે મારે આવીને ન મૂકી, અને પછી ભાગે રાડ પડે બચાવજો, એવી રાડ આ દોષની નથી પડતી, જેથી કરીને બહુ પણ નથી મનાતા, નથી મને એટલે ટળતું નથી. એમ કોઈ પણ જે પોતાની ખોટ રહે છે એનું કારણ એટલું જ છે, એ ખોટ એના દેખ્યામાં મોટા પ્રમાણમાં આવતી નથી. અને નથી આવતું એનું કારણ એની જે કાંઈ શક્તિ છે એ બધી શક્તિ એને સામે જ વાપરી, પોતાની સામે જરાય જોયું નથી. બીજાને ખોટ ગોતવામાં જે પોતે સામર્થ્ય વાપરી રહ્યો છે, જેને કારણે નિજની ખોટ દેખાતી નથી, નથી દેખાતી એટલે યથાવત સ્થાને રહે છે. એટલે મહારાજ બહુ અદભુત વાત બતાવ. મહારાજ કે સ્વામી અને તમે નાના કહો છો, પ્રમાદને મોહને નાના કહો છો, એ તો મદિરા છે, મદિરા. મહારાજ કે મદિરા પીવે જેમ બેભાન થઈ જાય, એમ જીવ બેભાન થઈ જાય. બેભાન થાય એટલે શું થાય? એને કાંઈ ખબર રહે નહીં. બેભાન માણસ શું હોય? કશી ખબર ન રહે. તે હજારો ની લાખો ની કરોડો ની અબજો લોકો આ પૃથ્વી પર બેભાન અવસ્થામાં જ છે. પોતે શું કરવાનું છે જેને ખબર નથી, બધા બેભાન જ છે. બોલો. એમ હું નથી કહેતો મહારાજે, સારંગપુરના છઠ્ઠા વચનામૃતમાં પણ કીધું મહારાજ કે એક એક અવસ્થામાં બોબી અવસ્થા વર્તે છે. મહારાજ કે જાગ્રતમાં સ્વપ્ન છે, જાગ્રતમાં સુષુપ્તિ છે, ભલે હાલે છે, ચાલે છે, ખાય છે, પીવે છે, તોય કેટલાક સ્વપ્ન અવસ્થામાં છે. અને મહારાજ કે બધી જ ક્રિયા કરતા હોય છે તો કેટલાય ઊંઘે છે. બોલો. ખાતા ખાતા ઊંઘે છે. એ ખાતા ખાતા ઊંઘ્યો ક્યારે કહેવાય ખબર? ન ખાવાનું ખાય ને એ ખાતો ને ઊંઘતો જ કહેવાય. લારી ઉભો ઉભો ખાતો ખાય છે ને એ ભલે સટાકા લેતો હોય પણ ઊંઘે જ છે, મોક્ષ ને પછી ઊંઘી ગયો. મહારાજ કે જાગ્રત હોવા છતાંય પણ સુષુપ્તિ અવસ્થા છે. ભગવાનનો હરિભગત, ભગવાનનો ભક્ત બજારમાં હાલો જાય છે, બેન દીકરીને સામે જોઈ અને અયોગ્ય ઘાટ કરે છે ને તો એ હાલતો હાલતો ઊંઘે જ છે, ઊંઘે જ છે, એ જાગતો નથી. બાકી જાગતો જે હોય, જે જાગતો હોય એ જિંદગીમાં પણ પરનારે હમી દ્રષ્ટિ નાખે, જાગતી વ્યક્તિ નાખતા છે, પણ એ ઊંઘે જ છે. ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ અબ રેન નહીં જો સોવત હૈ, જો સોવત હૈ વો ખોવત હૈ, જો જાગત હૈ સો પાવત હૈ, ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ. એમ દુનિયામાં 90% લોકો જાગ્રતમાં ઊંઘેલા જ છે. આપણે કદાચ ઊંઘમાં નહીં હોય પણ સુષુપ્તિમાં, સ્વપ્નમાં તો શું, એમ સમજાય? સ્વપ્નમાં તો શું, સ્વપ્નું કોને કહેવાય? જે વિષયની અંદર હાવ મન તો ન ખેંચાઈ જાય, પરંતુ આમ થોડો ભગવાનનો સંબંધ રાખે થોડો ઘણો, પણ શ્રેષ્ઠ વિષય જેમાં આશક્તિને અવલંબન કરી મોક્ષ બગડી જાય એવા વિષયની આશક્તિ રહી રાખે એવા વિષયની, તો એ જાગ્રતમાં સ્વપ્ન અવસ્થામાં જ છે. માનો કે દારૂ માટે અથવા લસણ ડુંગળી વાળું જેવું તેવું ન ખાય, એવું ન ખાય હાલો, પરંતુ ગમે ત્યાં ખાઈ લે, ત્યાં પછી લસણ ડુંગળી કદાચ ન નાખી હોય પણ ભગવાનને ધરાવીને નહીં તો ઝાપટી લે, ગાળા છેડાવીને નહીં તો ઝાપટી લે, એ જાગ્રતમાં સ્વપ્ન અવસ્થામાં જ છે. એટલે હરિભગત સ્વપ્ન અવસ્થામાં જીવે, જગતના જીવ જાગ્રતમાં હા ઊંઘતા જ હોય, અને હકીકતમાં જાગે કોણ? ભગવાનનો ખરો ભક્ત. અને જે જાગી જાય એ ધામ સુધી પહોંચી શકે. મહારાજ બહુ સરસ વાત કરે. મહારાજ કે તમે મોહનને પ્રમાદને સામાન્ય ગણો છો, અને તમે નથી સામાન્ય ગણતા. જ્યાં ઠીક પડે ને ખાઈ લ્યો અને સામાન્ય નથી ગણતા, હે નથી ગણતા. અને ગણો છો એટલે તમે બે રસોડા કરવા પડ્યા ને, તો રૂકામ કરીએ કહો. તમે બધા જો જાગી જાઓ ને બધાય, તો મારે ન કરવા પડે. અમે તમે ઘણા બધા સ્વપ્નમાં છો, ઘણા બધા સુષુપ્તિમાં છો, હજી ઘણા ઊંઘમાં છો. શિબિરમાં આવ્યા પછી ઘેરે જઈને લારી જઈને ઉભો રહે અને પાવભાજી ખાય, હવે એને શું કેવું કહોજી? એને શું ઉપદેશ દેવો? માટે ખબરદાર, ઘેરે ગયા પછી ફેર રહેવા દીધો છે તો, અને ફેર રહેવા દેવો છે ને અમે નક્કી જ કર્યું છે. આવતા વર્ષથી નક્કી અમુક કરવું. અમુક બહુ લિમિટેડ શિબિર કરી, બહુ લિમિટેડ. પણ જેવી કરવી એ કેવા કરવા? ભક્ત મને આમ એક એક વાત બહુ આમ હૃદયમાં હા પડી ગઈ છે કે આ જગતના ડોળમાં ચડી જાય એ જીવ બિસરો ભમી જાય. આપણે જગતના ડોળમાં જગતને પોહાય ના જવું હોય ના જાય, પરંતુ બ્રહ્મનિષ્ઠ સાધુ તૈયાર કરવા અને બ્રહ્મનિષ્ઠ ભક્ત તૈયાર કરવા, સત્સંગમાં બીજું કાંઈ કરવું નથી, એ બહુ મને આમ લિંગઠ ગાંઠ વળી ગઈ છે કે આ દુનિયાની જેમ ટોળાબંધી ઉભી નથી કરવી. એમ ટોળાબંધી શિબિરમાં આવ્યા પછી ઘેરે જઈને પાછું લસણ ડુંગળી હોતો ઝાપટી લેતો હોય, એ લારી ઉભો ઉભો ખાઈ લેતો હોય, શિબિર ભર્યા પછી પાછો ઘેરે જઈને ચા પી લેતો હોય, ઘેરે જઈને કોફી વિના રહી ન હકતો હોય, શિબિર ભર્યા પછી પણ દીકરાની વહુને ગાળું દેતો બંધ ન થતો હોય, અને શિબિર ભર્યા પછી પણ દીકરાને ઝઘડતો બંધ ન થતો હોય, શિબિર ભર્યા પછી પણ એની આંખનો મેળ ન રહેતો હોય, શિબિર ભર્યા પછી કાનનો મેળ ન રહેતો હોય, પર નારીને સામે જોઈને દ્રષ્ટિ જેની ઠેકાણ ન રહેતી હોય, એને શિબિર ભરાઈને આપણે લઈ હું લેવું કોજી? હે આ ઢુહાને ધોકાવો એમાંથી નીકળે હું એમ? એટલે કાં તો શિબિર ભરશો નહીં, ભરો તો શરીરે થાવ, બસ એવા શરીરે થાવ. મહારાજ કે સાબાશ સાબાશ, જે કરવા માટે મેં તને મૃત્યુ લોકમાં મોકલ્યો હતી કરીને તું આવ્યો. અરે મહારાજ, એક વિમાન લઈને નહીં પરંતુ અંત સમો આવે ને ત્યારે લાખો વિમાનો ઠઠ જમાઈ દે કે આજ તો અક્ષરધામ ખાલુ કરીને તને તેડવા આવ્યો છું, હાલ આજ હું તને ધામમાં તેડી જાઉં. એવું જીવન ન થાય તો સત્સંગમાં આવ્યા તોય શું, ન આવ્યા તોય શું. ગાડી રે પ્રવાહની જેમ જિંદગી જીવવા કરતા બહેતર એવો વ્યક્તિ તો પાંચ દી વહેલો હોય જઈ શ્રેષ્ઠ છે. માટે ભગવાનના ભક્તો થાવ તો શિરવીર થાવ, એમ ઢીલા પોછા નહીં. ઢીલા પોછાનો અક્ષરધામમાં માર્ગ નથી. મહારાજ કે તમે દોષને નાનો સમજો છો, આળસ અને પ્રમાદ, મોહ અને પ્રમાદને નાના સમજો છો. સ્વામી હાથ જોડી ગયા છો. મહારાજ કે નાના જરાય નથી, એને તમે નાના સમજતા નહીં. એમ ભક્તો આપણા જીવની નાની સુની ભૂલ પણ કદી નાની સમજવી નહીં. ભગવાનનો ભગત થઈને વ્યવહારમાં ઠેકાણ ન હોય, કોઈને લીધાની પાસે દેતો ન હોય, એ તે કઈ ભગત છે? એને કઈ શિબિર ભરી છે? શિબિર ભર્યા પછી તમારી અંદર જો વ્યવહારિકતા ન આવતી હોય, બે ભાઈ ભેગા રહેતા હોય શિબિર ભરતા હોય અને જયારે જુદા થાય ત્યારે ભાઈની ખાનગી 2 લાખ રૂપિયા અલગ રાખી લે, એને શિબિર ભરી છે? એ શિબિરાર્થી કહેવાય. હે પાર્ટનર છે અને પાર્ટનરને ખબર ન પડે એમ 500 રૂપિયા 1000 રૂપિયા 2000 રૂપિયા મહિને તારી લે, એ તે કઈ ભગત કહેવાય? એ સ્વામિનારાયણ આશ્રિત કહેવાય? મહારાજ કે મારો આશ્રિત છેતરાય નહીં, એમ દુનિયામાં કદી કોઈને છેતરે પણ નહીં, મારો ખરો આશ્રિત છે. એવા ગુણ લઈને ભક્તો અહીંથી જાજો તો તમે શિબિર ભરી સાર્થક છે. મહારાજ બહુ સરસ વાત કરે. મહારાજ કે સ્વામી, અને તમે આવો પ્રમાદ, આવી ખોટ રાખનારને નાનો દોષ ગણો છો? તો મહારાજ કે જગતના જીવમાન ભગત, ભગવાનના ભગતમાં વિમુખમાં અને ભગવાનમાં ભગતમાં ફરક શું પડશે? હા મહારાજ, કેટલી વાત ચોક્કસ કહીએ છીએ કે પ્રમાદ અને મોહ એ જગતનો જીવ ટાળવા ગમે એટલી મહેનત કરે તો ટળે એમ નથી, ભગવાનનો ભગત દાખલો કરે તો તત્કાળ ટળી જાય. તત્કાળ હુકામ ટળી જાય, કારણ કે પ્રમાદ અને મોહ એ બંનેને કરાવનાર કોણ છે? માયા જ છે. કોણ છે? માયા. ખોટામાં સાચાપણાની ભાવના કરાવનાર કોણ છે? માયા. નહીં કરવાનું કાર્ય કોણ કરાવે છે? માયા. સમજે? કોણ બધું કરાવે? માયા. તો જીવ એ માયાથી વિખૂટો પડવા માટે પોતાની મહેનત કરી પોસાય એટલો દાખલો કરે તોય પણ છૂટો ન પડે, કારણ કે માયા કોઈથી ડરે એમ નથી. અરે ધર્મ જ્ઞાન વૈરાગ્ય આદિકને તો કાચે ને કાચા ચાહી છે, એટલી મજબૂત માયાની દાઢો છે. જેમ તેમ નથી, બહુ મજબૂત દાઢો છે. ભરત જેવા ભરતને પણ ચાવી ગઈ, કયો વિચાર કરો તમે. એને ન છોડ્યા, પણ માયા એકથી જ ડરે છે. કોનાથી? ભગવાનથી. ભગવાનથી રાજ નાખે માયા, સમજાય? એમ મહારાજે લોયાના 13મા વચનામૃતમાં કીધું, માયા ભગવાનથી રાજ નાખે. એટલે ભગવાનના ભગત ને ભગવાનનો સંબંધ હોવાને કારણે દાખલો કરશે એટલે ભગવાન નજીક જશે, નજીક જાય છે એટલે માયા દૂર ભાગશે, પ્રમાદ અને મોહ તમામ ટળી જાય. ભગવાનના ભગતને ટળશે, એ સિવાય બીજાથી ટાળી શકાશે નહીં. માટે મહારાજ કેટલો ભગવાનના ભક્તનો વિશેષ છે. અને જે ગાફલા રાખે તે તો ભગવાનનો ભક્ત હોય તોય સારો નહીં, પ્રમાદમાં અને મોહમાં ગાફલાય રાખે. ટૂંકમાં કહેવાનો મતલબ, પોતાની ખોટ જે છે, પોતાની ખામી છે, એમાં જે ગાફલાય રાખે છે એ ભગવાનનો ભક્ત કહેવાતો હોય તોય પણ સારો નહીં. સારું થવું છે, ખરાબ રહેવું છે, એ તમારે નિર્ણય કરવાનો છે. પછી શ્રીજી મહારાજે ફરીને પ્રશ્ન પૂછ્યો, જે સ્થૂળ શરીર તે કેટલા તત્વનું છે, સૂક્ષ્મ શરીર તે કેટલા તત્વનું છે, અને સ્થૂળ દેહમાં અને સૂક્ષ્મ દેહમાં બરોબર તત્વ છે, કઈ ઓછા અધિક છે, એ બે શરીરનું રૂપ કરો. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી એ પ્રશ્ન ઉત્તર કરવા માંડ્યો, પણ થયો નહીં. પછી સર્વે મુનિ બોલ્યા, જે મહારાજ એનો ઉત્તર તમે કૃપા કરીને કરો. શ્રીજી મહારાજ બોલ્યા, જે સ્થૂળ દેહ છે તે તો પૃથ્વી આદિ પંચ મહાભૂત નામે જે પાંચ તત્વ તેનું છે, અને સૂક્ષ્મ દેહ છે તે તો પાંચ જ્ઞાન ઇન્દ્રિયો, પંચ કર્મ ઇન્દ્રિયો, પંચ પ્રાણ અને ચાર અંતઃકરણ એ નામે જે 19 તત્વ તેનું છે. અંતે સ્થૂળ દેહને વિશે જયારે સૂક્ષ્મદેહ અનુચ્યુતપણે વર્તે છે ત્યારે સર્વે ક્રિયા યથાર્થપણે થાય છે, પણ તે વિના થતી નથી. કેમ? જે કાન નેત્ર આદિ જે ઇન્દ્રિયોના ગોલોક તે પણ તેમણે યુક્ત એવો જે સ્થૂળ દેહ તેની વિશે તેથી ઇન્દ્રિયાદિક કે યુક્ત એવો જે સૂક્ષ્મ દેહ તે ભળે છે તેને કરીને તેથી ઇન્દ્રિયોના વિષયનું ગ્રહણ થાય છે, પણ કેવળ સ્થૂળ દેહના ગોલોકે કરીને થતું નથી. તે માટે પાંચ તત્વનું જે સ્થૂળ દેહ તેની વિશે 19 તત્વનું જે સૂક્ષ્મ દેહ તે અનુચ્યુતપણે રહ્યું છે તે સારું. સ્થૂળ દેહને વિશે પણ 24 તત્વ છે, અને તેમજ સૂક્ષ્મ દેહને વિશે પણ પંચ તત્વનું જે સ્થૂળ દેહ તે એકત્મપણે વર્તે છે ત્યારે સૂક્ષ્મ દેહના ભોગ સિદ્ધ થાય છે, અને સૂક્ષ્મ દેહ 19 તત્વનું છે તેની વિશે પંચ તત્વનું સ્થૂળ દેહ ભળે છે, માટે સૂક્ષ્મ દેહ પણ 24 તત્વનું છે. અને જો સૂક્ષ્મ દેહમાં સ્થૂળ દેહ છે તો સૂક્ષ્મ દેહમાં સ્ત્રીનો સંગ કરે છે તેનો સ્થૂળ દેહમાં વીર્યપાત થઈ જાય છે, માટે સ્થૂળ દેહને સૂક્ષ્મ દેહની જાગ્રત અવસ્થાની વિશે ને સ્વપ્ન અવસ્થાની વિશે એકતા છે. જોકે તો બધું તત્વનું છે નહી, આ તત્વમાં જાગ્યા જાગ્યા તો હાવ જાગી જાય, અને ઊંઘ્યા તો ઊંઘ્યા તો હાવ જાય. આમ તો છે ને, ખરેખર તત્વજ્ઞાન બહુ જ ઉંડાણવાળું છે, તત્વજ્ઞાન અતિ ગહન છે. તેમ છતાંય મહારાજે તત્વને બહુ સરળતાથી પીરસી આપણને સમજે એવું કરી દીધું છે. બહુ અદભુત પ્રશ્ન. મહારાજ કે સ્થૂળ શરીર તે કેટલા તત્વનું છે, સૂક્ષ્મ શરીર તે કેટલા તત્વનું છે, અને સ્થૂળ અને સૂક્ષ્મ બેમાં તત્વ હરખા છે કે ઓછા વધતા છે? પેલા સ્થૂળ દેહ કોને કહેવાય, સૂક્ષ્મ દેહ કોને કહેવાય, આપણે સમજીએ. સ્થૂળ દેહ એટલે આ દેખાય તે, એને શું કહેવાય? સ્થૂળ દેહ. સૂક્ષ્મ દેહ એટલે શું? તો અંદર સંકલ્પ વિકલ્પ જેટલા માધ્યમથી ઉભા કરવામાં આવે છે, અને સંકલ્પ વિકલ્પ ઉભા કરવામાં જેટલા સહાયરૂપ બને છે એ બધા સૂક્ષ્મદેહનું કારણ છે, એ સૂક્ષ્મદેહ. તો સ્થૂળ દેહ કેટલા તત્વનું? તો પાંચ તત્વનું. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આ પાંચ તત્વનું સ્થૂળ દેહ છે. સૂક્ષ્મ દેહ કેટલા તત્વનું? તો કે 19 તત્વનું છે. 10 ઇન્દ્રિયો, પંચ પ્રાણ અને પંચ અને ચાર અંતઃકરણ, એમ કરીને મહારાજ કે 19 તત્વનું સૂક્ષ્મ દેહ છે. પણ આ બે દેહ સ્થૂળ વિના સૂક્ષ્મ કાંઈ કરી શકતો નથી, સૂક્ષ્મ વિના સ્થૂળ કાંઈ કરી શકતો નથી, બે એકમેક થઈ ગયેલા છે. અને એવા બધા એકમેક થઈ ગયા, બેને છૂટા પાડવા પણ કઠિન છે, જેને કારણે મહારાજ કે એકબીજા અનુચ્યુત ભાવ વર્તે છે. માટે સ્થૂળને તમે 24નું કહો તો હાલે, સૂક્ષ્મને 24નું કહો તો પણ ચાલશે. મહારાજ કહે કે સૂક્ષ્મ દેહની અંદર જે કાંઈ ક્રિયા ઘટે છે એની જ વિપરીત પરિસ્થિતિ એટલે એનું જ પરિણામ સ્થૂળ દેહમાં દેખાય છે, અને સ્થૂળ દેહમાં જે ઘટના ઘટે છે એની જ અસર સૂક્ષ્મ દેહમાં દેખાય છે. તમે જુઓ, સૂક્ષ્મ દેહમાં તમને કાંઈ સંકલ્પ સારો થયો અથવા નબળો થયો, સારો થયો તો સારી ક્રિયા થાય. દાખલા તરીકે તમને પહેલા સંકલ્પ થયો હશે ને કે સ્વામીનો પત્ર આવ્યો છે, હાલો આપણે શિબિરમાં જઈએ, ઈ ક્યાં સંકલ્પ થયો? મનમાં. મન એટલે સંકલ્પ, સૂક્ષ્મ દેહ. સૂક્ષ્મમાં સંકલ્પ થયો. તમે ન્યાથી શેક અહીં સુધી આવ્યા? કોણ લાવ્યું તમને અહીંયા? સૂક્ષ્મ દેહ નો સંકલ્પ સ્થૂળ દેહ ને ખેંચીને અહીં સુધી લાવ્યો. એમ સૂક્ષ્મ દેહમાં અયોગ્ય પણ સંકલ્પ થાય. ઘેરે બેઠા હોય, નિરાતે કદાચ પુસ્તક વાંચતા હોય અને સંકલ્પ થાય ફિલ્મ જોવા જાવું.
સંકલ્પ ક્યાં થયો? સૂક્ષ્મ. અને અડફલા વચનામૃત બંધ કરાવીને ટોકી સુધી ઉપાડી જાય, કોણ લઈ જાય? સૂક્ષ્મ દેહ સ્થૂળ ને ઢવડી જાય. શું કરે છે? સંકલ્પ સૂક્ષ્મ નો જ પણ સ્થૂળ ને ઢસડી જાય છે. એટલે સૂક્ષ્મ દેહ અંદર જે વર્તન થાય છે એવું સ્થૂળ દેહ આચરણ કરે છે. બીજા નંબરમાં સ્થૂળમાં જેવું આચરણ છે એવી સૂક્ષ્મ પર અસર થાય છે એમ મહારાજ પ્રથમના 18માં કીધું. પ્રથમ 18માં મહારાજ કેવું કીધું? મહારાજ કે અંતઃકરણનો કાંઈ વાંક નથી. વાંક માત્ર કોનો છે? જ્ઞાન ઇન્દ્રિયોનો છે. કારણ કે સ્થૂળ દેહ કરીને જ્યારે બધું જોવે છે, આંખ દ્વારા એને જ્યારે દેખ્યામાં આવે છે સ્થૂળથી, કારણ કે આંખ એ છે અંતઃકરણ સૂક્ષ્મ દેહનું કાર્ય, પણ એ અનુચિત ભાવે સ્થૂળ દેહમાં પડે છે. કારણ કે જો તમે સમજી લો, સ્થૂળ દેહ ન હોત, આંખના ગોલોક જ ન હોત, તો અંદર કદાચ સૂક્ષ્મ દેહ તો પડેલું જ હતું, પંચ જ્ઞાન ઇન્દ્રિયો તો હતી જ, પરંતુ સ્થૂળ ભાવમાં, સ્થૂળ ભાવમાં દેહ જ નહોતો, આંખે જ નહોતી, દેખે ક્યાંથી? કાન નહોતા, સાંભળે જ ક્યાંથી? જેને સાંભળ્યું જ નથી, ફિલ્મ જેવી કોઈ દુનિયા એવું સાંભળ્યું જ નથી, ફિલ્મમાં આમ આવે કે આમ આવે એવું સાંભળ્યું જ નથી, એને સંકલ્પ થવાનો ક્યાંથી? ભેળ પકોડી આવી હોય એવું સાંભળ્યું જ નથી, જોઈએ જ નથી, તો ખાવાનો સંકલ્પ થવાનો ક્યાંથી? એટલે મહારાજ કે સ્થૂળ દેહમાં જેવું એને અવલોકન થાય છે એવું સૂક્ષ્મ ઉપર અસર કરે છે, અને સૂક્ષ્મ જે મનોમંથન થાય ક્રિયામાં પાછી સ્થૂળમાં પણ અસર કરશે. બે અનુચિત ભાવે એકબીજાની અંદર ભળેલા દેખાય છે. તો મનમાં વિચાર થાય, આમાં પહેલા બેમાં હરખું કોને કરવું? તો ભક્તો એવું લાગે કે બે ને એક હારી લીધે જાઓ તો હરખું થાય. એકને પહેલા હરખું કરશું ને પછી બીજાને હરખું કરશું એમ કરશો તો મેલ પડશે નહીં. તમે નક્કી કરો હાલો કે સ્થૂળ દેહથી આપણે આમ ન કરવું. તમે વિચાર કરશો, પણ સૂક્ષ્મની સામે જો અનુસંધાન નહીં હોય તો તકલીફ શું થાય ખબર? તમારા સ્થૂળ દેહને પછાડી દેહે અને સૂક્ષ્મ દેહનું ધાર્યું કરશે. જો ખાલી સ્થૂળની અંદર જ તમે નક્કી આજો નથી, ઘણા લોકો વેસનનો નિયમ લેતા આવે, હું માવો નહીં ખાવ, તે સ્થૂળ દેહ કરીને ત્રણ દિન હોય પણ ખાય, નથી ખાતા ને, ચોથે દાડે કોણ ખવડાવશે? મોઢું નહીં, યાદ રાખજો, મોઢું બિચારાને ખોટું નામ છેડાઈ દીધું. મોઢું માવો ખાવા તૈયાર નથી થતું. કોણ થાય છે? અંદરેલું સૂક્ષ્મ દેહ મન એને સંકલ્પ કરાવે છે, જેને કારણે સ્થૂળ દેહમાં ક્રિયા થાય છે. એટલે એકલા સ્થૂળ ઉપર તમે જો અનુસંધાન રાખશો તો મેળ પડશે નહીં, એકલા સૂક્ષ્મ ઉપર અનુસંધાન રાખશો તો મેળ નહીં પડે. સૂક્ષ્મમાં જ ખાલી નક્કી એમ કરો મારે આમ ન કરું આમ ન કરું, અને પાછા તેવા યોગમાં જ રહો. દાખલા તરીકે કોઈ મનમાં એમ નક્કી કરે કે મારે હવે માવો ન ખાવ, રોજ 10 માવા જોઈશ, નક્કી કરે મારે માવો ન ખાવ. મનમાં નક્કી કર્યું, મનમાં નક્કી કર્યું એટલે મન નક્કી કર્યું એટલે સ્થૂળમાં સીધી ક્રિયા તો ન થાય એટલે ન ખાય, પણ પાછો ઉભો થઈને પાનને ગલે જ બેહે. સૂક્ષ્મમાં નક્કી કર્યું પણ સ્થૂળ દેહને ન્યા જઈને બેહારે. રોજ દારૂની 10 બોટલ જતી હોય, નક્કી કરે હવે મારે ન પીવું, પાછો કલબમાં જઈને આસન જમાવે તો કેમ થાય? બંધ થઈ શકશે? એને બંધ થાય નહીં. કારણ કે અને મનમાં નક્કી કર્યું હાલો કે મારે સૂક્ષ્મ દેહ કરીને છોડી દેવું છે, એટલે મને સંકલ્પ વિકલ્પ થાય, સંકલ્પ વિકલ્પ મારે નથી કરવા, દારૂ પીવાનો સંકલ્પ નથી કરવો મારે, કે મારે માવો ખાવાનો સંકલ્પ નથી કરવો, પણ પાછો જેને ખાય છે હવે ખાધા પછી નક્કી કરે કે મારે સંકલ્પ નથી કરવો તો બંધ થાય. એટલે બે વસ્તુ સ્થૂળ સૂક્ષ્મ. એને માટે મહારાજ કેવો વિચાર બતાવ્યો? મહારાજ કહે જેમ કોઈક સલાટ કૂવો ખોદતો હોય અને પછી પાણી આવવા માંડે, પછી એને કૂવો વધારે ખોદો શું કરવું પડે? તો વધારે ઊંડો કરવો પડે. બીજી બાજુ પાણી આવે તો મહારાજ કે એને હું બે કામ કરવા પડે, એક તો જ્યાંથી શેરો આવતો ત્યાં ગાભા ભરાઈ દેવા પડે, અને અંદર જે પાણી ભીરું છે એને ઉલી છે બહાર કાઢી નાખવું પડે. નવા આવનાર પાણીને ગાભા ભરાઈ દે અને અંદર પાણી ભીરું બહાર કાઢી નાખે તો મહારાજ કે કૂવો ગળાય નતર ગળાય નહીં. અંદરના પાણીને બહાર ન કાઢે, ગાભા ભરાઈ દે, પણ અંદરના બહાર ન કાઢે તોય કૂવો ગળાય નહીં. અને અંદરનું પાણી બહાર કાઢી નાખે પણ શેરૂમાં ગાભા ન ભરાવે તોય કૂવો ખોદાય નહીં. એમ સ્થૂળ દેહ કરીને ત્યાગ કરી દે અને આત્મવિચાર સતત કરે કે હું ભગવાનનો ભક્ત છું, મારાથી આમ ન જ થાય, મારે ન જ કરાય, એવું અખંડ વિચાર રાખે. અને સ્થૂળ દેહ કરીને જેના જોગમાં જવાથી, જે પ્રસંગ કરવાથી પોતે પડી જતો હોય,
પોતાને ઇન્દ્રંતર કણ ખેંચાઈ જતા હોય એવો જોગ છોડી દે, બે વસ્તુ કરે તો મહારાજ કે ચોક્કસ પ્રમાણમાં પોતાનો ધ્યેય સિદ્ધ કરી શકે, નહીં તો સિદ્ધ થાય નહીં, કારણ કે બે અનુચિત ભાવથી વર્તી રહ્યા છે. મહારાજે એવી રીતે બહુ સુંદર વાત કરી. અને ત્યારબાદ મહારાજ છેલ્લો પ્રશ્ન નાનકડો છે, સમજાવી દઉં, એ મારા સમજાવી રહ્યા છે. પછી મુનિએ પ્રશ્ન પૂછ્યો, જે મહારાજ આ તો જેવું સ્થૂળ દેહ છે તેવું સૂક્ષ્મ દેહ થયું, ત્યારે જેમ સ્થૂળ દેહમાં કર્મ લાગે છે તેમ સૂક્ષ્મ દેહમાં લાગે છે કે કઈ ફેર છે? શ્રીજી મહારાજ બોલ્યા, જે સ્થૂળ દેહની વિશે જેવી દ્રઢ પોતાપણાની માન્યતા હોય, તેવી જો સૂક્ષ્મ દેહની વિશે માન્યતા હોય તો જેવું સ્થૂળ દેહમાં કર્મ લાગે છે તેવું સૂક્ષ્મ દેહમાં પણ લાગે. અને જે સૂક્ષ્મ દેહના કર્મને અલ્પ કયા છે તે તો જીવને હિંમત દેવા સારું છે, અને જેને સ્થૂળ દેહને વિશે તથા સૂક્ષ્મ દેહને વિશે અભિમાન નથી તેને તો સ્થૂળ દેહનું કર્મ પણ લાગતું નથી ને સૂક્ષ્મ દેહનું પણ લાગતું નથી, કેમ જે તો કેવળ આત્મસત્તા રૂપે વર્તે છે. માટે એવા જે આત્મા જ્ઞાની હોય તેને તો સ્થૂળ દેહ સંબંધી તથા સૂક્ષ્મ દેહ સંબંધી કર્મ લાગે નહીં, અને તે આ દેહ કરીને અશુભ કર્મને તો કરે જ નહીં, અને પ્રારબ્ધ અનુસારે જે સુખ દુઃખ આવે તેને તો ભોગવે, અને ભોગવ તો થકો એમ માને જે હું તો એનો ભોગતા નથી, હું તો આત્મા છું. અને જે અજ્ઞાની દેહાભિમાની હોય તેને તો સ્થૂળ દેહ તથા સૂક્ષ્મ દેહ સંબંધી સર્વે કર્મ લાગે છે, અને તે કર્મ પ્રમાણે સુખ દુઃખને પણ ભોગવે છે. કેમ જે અજ્ઞાની છે તે જે જે વિષયને ભોગવે છે તે ભોગવ તો થકો પોતાને દેહરૂપ માનીને એમ માને જે હું એ વિષયનો ભોગતા છું. પછી જ્યારે અંત સમય આવે ત્યારે તે અજ્ઞાની જીવને તો યમના દૂત દેખાય ને દેહની વિસ્મૃતિ થઈ જાય ને મૂર્છાવસ્થા આવે છે. પછી તે યમના દૂત દેહને મુકાવીને જીવને જુદો કરે છે, ત્યારે જીવને પ્રેતનો દેહ બંધાય છે. પછી તે દેહ કરીને યમપુરીના કષ્ટને ભોગવે છે, અને જ્ઞાની એવો જે ભગવાનનો ભક્ત તેને તો અંતકાળે ભગવાન કે ભગવાનના સંત દેખાય છે, ને એને પણ દેહની વિસ્મૃતિ થઈ જાય છે ને મૂર્છાવસ્થા આવે છે. પછી દેહને મૂકીને જુદો થાય છે ત્યારે એ ભક્તને ભગવાન ભાગવતીત્વનું આપે છે, ને તે દેહ કરીને એ ભગવાનના ધામને વિશે રહે છે. બહુ સરસ વાત કરી કે સ્થૂળ દેહ કરીને કરાતું કર્મ અને સૂક્ષ્મ દેહમાં કરાતું કર્મ એનું ફળ હરખું થાય કે ઓછા વધતું થાય. સ્થૂળ દેહથી ક્રિયા થાય છે, સૂક્ષ્મ દેહથી સંકલ્પ થાય તો પાપ દોષ હરખો લાગે કે વધારે લાગે? મહારાજ કહે આમ તો બેનો હરખો જ લાગે, ઓછો અલ્પ કહેવાનો છે તો જીવને હિંમત દેવા માટે કહેવાનો છે. ભક્તજન આ પોઈન્ટ બહુ જ ગહન પોઈન્ટ છે, જેટલો સરળ સમજ એટલો સરળ નથી. એનું કારણ છે કે સ્થૂળ દેહ કરીને ક્રિયા કરે અને જેટલો દોષ લાગે એટલું સૂક્ષ્મ દેહમાં ક્રિયા કરે, જો એટલો દોષ લાગતો હોય તો લાગે જ તમને કોઈ ધામમાં જાય? અને મહારાજ અહીંયા કે હરખો જ લાગે. દાખલા તરીકે કોઈ હરિભગત છે એ દેહ કરીને જ કોઈ નારીની સાથે સંગ કરે છે, માને વ્યભિચાર આદિ કર્મને આદરે છે, અને બીજાને અયોગ્ય ઘાટ ખાલી થઈ જાય છે, બેનું હરખું જ જો પાપ લાગતું હોય તો ગજબ થઈ જાય ને. કારણ કે જીવ સંકલ્પથી રહિત થાય એ તો બહુ મોટી વાત છે. તો અહીંયા મહારાજ હરખું કીધું, અને મહારાજ કે જે ગૌણ કીધું છે એ તો જીવને બળ દેવા માટે કીધું છે, સ્પષ્ટીકરણ કરી નાખ્યું. તો ઉત્તર શું કરશો? ગહન વિષય છે ને, કારણ કે હારો ગમે એવો ભગત દેખાતો હોય, બીજી બાજુ મહારાજ કહે કે મોટા મોટાને પણ અંતકરણ સામે એને જોવું નહીં, કારણ કે ગુણ વર્તો ત્યારે સંકલ્પ વિકલ્પ તો થઈ જતો હોય, એવું મહારાજ બોલ્યા. તો કેમ કરવું? તો ભક્તો આનો અર્થ એવો થાય કે સ્થૂળ દેહ કરીને જે પાપ કરે એવું કર્મ જેને લાગે છે એ કોણ? તો જેને જ્ઞાનાશ નથી, સમજો, જેને જ્ઞાનાશ નથી, જેને શાસ્ત્ર શું એ ખબર નથી, ભગવાનના ભક્ત શું એ ખબર નથી, અને સ્થૂળ દેહ કરીને જેવું કર્મ કરે એટલું જ કર્મ જેને જ્ઞાન થયું છે કે આવું કર્મ કરત મને આવું પાપ લાગશે, આવું કરું મને આવું પાપ લાગશે, અને તેમ છતાંય કરે છે, તેમ છતાંય કરે છે, એવો જે ભગવાનનો ભક્ત એને વિમુખ જીવ સ્થૂળ દેહ કરીને કર્મ કરે જેટલું પાપ લાગે એટલું ભગવાનના ભક્તને સૂક્ષ્મ દેહમાં સંકલ્પ યોગ્ય કરે તેને એટલું જ પાપ લાગે, એમ અર્થાનો ઘટાડવો. કારણ કે મહારાજ પાછું મહારાજ બધું કીધું જ હોય. મહારાજ શું કીધું? હરિભગત અનગળ પાણી પીવે તો મચ્છીમાર 6 મહિના સુધી માછલા મારે એટલું એને પાપ લાગે, એ સ્થૂળ દેહ મારે છે ને, અને 6 મહિના સુધી માછલા આને અનગળ પાણી પીધું ખાલી, પણ તો આને એટલું પાપ લાગ્યું. હું કામ આને જ્ઞાન છે કે અનગળ પાણી નો પીવે તોય પીધું, સમજાય, જાણે કીધું એટલે એને પાપ અધિકું લાગ્યું. તો તમે વળી સંકલ્પ કરી છો તો આના કરતા હરિભગત ન થયો તો હરું હતું, આ તો જાણે ને તાણે એવી દિશા થઈ. વાત તો એવી જ થઈ ને, પણ ભક્તો ચોક્કસ વાત એવી છે કે વિમુખ જીવ સ્થૂળ દેહ કરીને જેટલી જીવ ક્રિયા કરે પાપ લાગે, એટલું જ ભગવાનનો ભક્ત સૂક્ષ્મ દેહમાં સંકલ્પ કરે તો પાપ લાગે. પરંતુ તેમ છતાં ભગવાનના ભક્તને બેનિફિટ છે, તોય ફાયદો. શું ફાયદો ખબર? ઓલો જીવ સ્થૂળ દેહમાં પાપ કરતો કોઈ અટકવાનો જ નથી, કારણ કે એને ખબર જ નથી કે એની ગતિ શું થાય. જયારે ભગવાનના ભક્તને ખબર છે કે હું સૂક્ષ્મ પાપ કરું તો મારી આ દિશા થાય, એટલે સતત ડરતો રહેશે. સૂક્ષ્મમાં પાપ થાય છે એમાંથી પણ પાછું કેમ વળાય, એમાંથી કેમ હટી જવાય, ઈ કેમ ન થાય, એવું અખંડ અનુસંધાન રાખશે. અને અખંડ અનુસંધાન રાખે તો મહારાજ પ્રથમના 70માં મેં કીધું, મહારાજ કે શિવનો ધણી નહીં જાણે કે એને જબરા એવા દુશ્મન આવ્યા હતા કાઠી કોળી જેવા, કે જેથી કરીને કામ ક્રોધ લોભાદી કે હટેવા નથી જલ્દી, એ શિવનો ધણી નહીં જાણે. એનો ધણી જાણશે અને પછી એવા ભક્ત ઉપર ભગવાન મહેર કરશે અને શૂન્ય ક્ષમતાને પામી જવાય એવું એનું અંતઃકરણ કરી નાખશે અને એ ઘાટ નહીં ઉઠે. પણ એવું કોને થાહે? મચ્છીમારને કોને થાહે? ભગવાનના ભક્તને જ થાય, અભક્તને કોઈ દી ન થાય. માટે ભગવાનના ભક્તોને બેનિફિટ છે કે ભલે સૂક્ષ્મ દેહને એને પાપ લાગતું હોય પણ સૂક્ષ્મમાંથી બહાર નીકળવાનો મોકો એને જ છે, એને જ વિકલ્પ છે, બીજાને વિકલ્પ નથી. એટલે આ શિબિરમાંથી આપણે અનુસંધાન તાકીને જવાનું. શું મહારાજે આગલા જ પ્રશ્નમાં કીધું કે ભગવાનનો ભક્ત પ્રમાદ અને મોહને ટાળવા મહેનત કરી ટળી જાય, એમ એને અવલંબન કરીને બધા દોષો થાય છે ને, સંકલ્પ વિકલ્પ. પણ ભગવાનનો ભક્ત છે ટાળવાને મથે તો ટળી જાય છે. માટે મારી અંદર કોઈ ખોટ છે તો એને મારે ટાળવી છે એવો ઠેરાવ કરશો તો મહારાજના શબ્દોથી કહું છું એ દોષ ટળી જાય. માટે ભગવાનનો ભક્ત એ શ્રેષ્ઠ છે. અને મહારાજે બીજી એક બહુ સરસ વાત બતાવી. મહારાજ કે જેને સ્થૂળ દેહનું સૂક્ષ્મ દેહનું અભિમાન નથી તેને સ્થૂળ દેહ કે સૂક્ષ્મ દેહનું કર્મ લાગુ પડતું નથી. એટલે એનો મતલબ તો કેટલો મોટો થાય કે જેને સ્થૂળ દેહને વિશે કે સૂક્ષ્મ દેહને વિશે અભિમાન નથી, કરતા વૃત્તિ જેને નથી, એ ગમે તે ક્રિયા કરે સૂક્ષ્મ દેહમાં કે સ્થૂળ દેહમાં એને કાંઈ પાપ ન લાગે, એને કોઈ દોષ જ ન લાગે. અને આને અવલંબન કરીને ઘણા પછી દિંડક હાકે છે. કેવું દિંડક હાકે? સ્થૂળ દેહ કરીને હા ઉતરતું જીવન જીવી જાય, હા ઉતરતું, જેને યાદ કરીએ તો આપણને દોષ લાગે એવું જીવન જીવે. અને હું કે અમે તો નિર્લેપ છીએ એમ, હું કે અમને કઈ અડતું જ નથી એમ. પણ મહારાજ જે કહે છે બહુ જોરદાર, કે મહારાજ કહે અમે કહીએ છીએ નથી અડતું, અમે સ્વયં કહીએ, પણ કોને? આત્મસત્તા રૂપે વર્તતો હોય એને. આત્મસત્તા રૂપે વર્ત્યો કોણ કહીએ મહારાજ કહે? તો જેને દેહનું અનુસંધાન નથી. અનુસંધાન નથી માને એને કોઈ ખવડાવે ત્યારે ખાય, એને ખાવાનું ભાન નથી. એટલે સ્થિતિ નહીં, ગાંડો નહીં, પણ સ્થિતિ એવી એની અદભુત થઈ ગઈ છે કે એને ખાવાનું ભાન નથી, એને ગમે તેવી પરિસ્થિતિ ગમે તે વસ્તુ મળે એમાં હર્ષ કે શોક થતો નથી. ગઢપુરમાં ઘણા વર્ષ પહેલા, લગભગ 70-80 વર્ષ પહેલા, ઘનશ્યામદાસજી સ્વામી નામના એક સંત થઈ ગયા આ સ્થિતિને પામેલા પુરુષ. સ્વામીને ગમે જમાડો, ગમે જમે, સ્વામીને પૂછ સ્વામી હું જમ્યા તો ખીચડી, ગમે જમે તો કે ખીચડી, પોહા એ જમાડો. તમે એમ કહો તો આપણે કહેવાય કે હું વાંધો એમ, પણ એને પાછા ઉતરેલા ભાત આપ્યો તેથી બોલવું પડે ને ખીચડી, ને તો આપણે ઉતરેલા ભાત આપી ઘા કરી દઈએ ને આ ન હાલે એમ, એટલે આપણે ખીચડીને પ્રકરણમાં ન હાલી લઈ. અને સ્વામીની સ્થિતિ એવી કે પોતે સ્નાન કરવા ગયા હોય પછી અનુસંધાન ન રહે, કપડાં પહેરે પહેર નથી નાખે, ખબ્બેન ગેલેથી પ્રભાતે બોલતા બોલતા આવે બોલો મંદિર સુધી. સ્થિતિ અને સ્થિતિ કેવી? મહારાજે સત્સંગના પંચમ પ્રકરણમાં બતાવ્યું, મહારાજ કે એક ભક્ત યોગાભ્યાસ જયારે કરે છે ત્યારે યોગાભ્યાસની અંદર પ્રાણાયામમાં જયારે જાય ત્યારે એ પ્રાણાયામની અંદર કઈ લેવલ ઉપર જઈ રહ્યો છે એની સ્થિતિ દેખાડશે. શું સ્થિતિ દેખાડશે? તો મહારાજ કે પ્રાથમિક અવસ્થામાં પહેલા તબક્કામાં હશે અને પ્રાણાયામ જયારે કરતો હશે ને ત્યારે એના શરીરે પરસેવો વળશે. પરસેવો વળે સમજો કે હું પહેલી સ્થિતિમાં છું. અને પછી એથી ઉપર સ્થિતિ જશે, એથી ઉપર સ્થિતિ જશે અને પ્રાણાયામ કરતો હશે, અષ્ટાંગ યોગ સિદ્ધ કરતો હશે ત્યારે શરીરમાં કંપારી છૂટવા માંડે ત્યારે સમજો હું મધ્યમ કક્ષાએ પહોંચ્યો છું. અને શ્રેષ્ઠ કક્ષાએ જયારે પહોંચે ત્યારે મહારાજ કે આખું શરીર ઉછળશે, આખું શરીર બેઠું આખું ઊંચું થશે ત્યારે સમજો હું શ્રેષ્ઠ કક્ષાએ પહોંચ્યો છું. અને સ્વામીની એ સ્થિતિ હતી, આજ મારે ઓરડાના પદ બોલાવવાની શરૂઆત થાય અને બે પદ પૂરા થાય અને ત્રીજા પદનો જે પ્રારંભ થાય, બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન, એ પદનો પ્રારંભ થાય, પોતે પાછળ બેઠા હોય આખા ઉછળે, ઉછળી અને વચ્ચે 40 ફૂટનું અંતર ઉડીને આગળ પડે, એને માટે સ્થૂળ દેહનું કે સૂક્ષ્મ દેહનું કર્મ લાગતું નથી, સમજાય? એને ન લાગે, લાગટની હાકી મુકતા જેને દેહનું અનુસંધાન નથી. બાકી તો મહારાજ કે જ્યાં સુધી દેહનું અનુસંધાન છે, ખાવાનું પીવાનું હાલવાનું ચાલવાનું, ત્યાં સુધી એને તમામ ક્રિયા કરી. મહારાજ કે ન કરે ને તો બ્રહ્મ કોદાળ જાણવા. પ્રથમના 40માં કહી દીધું, બ્રહ્મ એક સભર ભીરો છે, બીજું કાંઈ છે નહીં, માટે આપણને કઈ અડતું નથી. ગુરુ ખોટા, શિષ્ય ખોટા, સ્વર્ગી ખોટું, નરકી ખોટું. મહારાજ કે મોટી મોટી ગપ્પાની વાતો કરે અને સ્ત્રીની તો સુશ્રાસ્ય કરતો ફરે અને પોતે ધંધામાં 5 રૂપિયા આમ તેમ થયો લાલ પીળો થઈ જાય. મહારાજ કે બ્રહ્મ કોદાળ જાણવો, માટે જોજો વેવલાય જીવનમાં ન આવી જાય. મહારાજ કે આ પરિસ્થિતિ જે નિર્માણ થાય એને પછી સ્થૂળ દેહનું કે સૂક્ષ્મ દેહનું કોઈ પણ કર્મ લાગતું નથી. એનાથી પછી કદાચ અનગળ પાણી પીવાય જાય તો એને બાધ નથી, સમજાય? એને કોઈ પ્રકારનો બાધ નથી. અને એ વિના તો મહારાજ કે સ્થિતિ એવી થઈ નથી, જેની સ્થિતિ નથી થઈ અને જેમ શાસ્ત્ર કીધું એમ જ વર્તવું જોઈએ તો એનો મોક્ષ થાય. સ્થિતિ નથી થઈ અને દંભ કરવા માટે એમ કે ભાઈ મને તો આમ વર્તે તેમ વર્તે એમ કરીને પછી વિષયમાં જ ખસડાતો જાય છે. એવો જે જીવ તો જ્યારે એનો અંત સમૂહ આવે છે ત્યારે એની મૂર્છા અવસ્થા આવે ને યમના દૂતો તેડવા આવે છે, મારી મારીને તોડી જ નાખે પહેલા તો, અને પછી એને ઉપાડી જાય છે. અને જેને સ્થિતિ પમાયેલો ભક્ત છે અથવા તો સ્થિતિ નથી પરંતુ સ્થૂળ દેહ કરીને વર્તમાન પાળે છે એવો જે ભક્ત, એનો અંત સમય જયારે આવે છે ત્યારે એને મૂર્છા અવસ્થા તો આવે છે પણ ભગવાન કે ભગવાનના મુક્તને તેડવા માટે આવે છે. દેહને મૂકી અને પછી ભાગવતી તનુને ધારણ કરી અહીંયાથી ધામ સુધી પહોંચે છે અને પછી ત્યાં એ દેહ પણ છૂટી જાય. પછી ચૈતન્યની જ મૂર્તિ જીવમાંથી એક એક અંગ ફૂટી નીકળે અને સાકાર સ્વરૂપ જીવ ધારણ કરી લે છે અને પછી અખંડ ભગવાનની સેવામાં રહે. સ્થિતિ વચનામૃતમ સારંગપુરનું 14મું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજ.